मंगलमूर्ति महाप्रभु सहजानंद सुख प्रथम तमन प्रणमो वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानंदम पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदन महं विचिन्तये ओम श्री पूर्ण पुरुषोत्तम नारायण अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वोपरि सर्वावतारि श्री स्वामी नारायणाय नमः परमधेय मूर्ति श्री हरि कृष्ण महाराजाय प्राणाधार प्राणप्रिय प्राणनाथ प्रियवर सुखकर दुखकर श्री घनश्याम महाराजाय नमः हे गागी वनवासी कंद फूल फलासी महाकरुणा निधान बाल मुनि श्री नीलकंठवर विराजा सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय अस्माकम् आदि गुरु महासमर्थ दास मूर्ति साधु सेवक हरि रूप निमग्न श्री गोपालानंद स्वामी पंडित प्रवर नित्यानंद कविवर ब्रह्मानंद स्वामी सत्संग मात्र मुक्तानंद मुनि गुणातीत गुणातीतानंद स्वामी वैरागी निष्कुलानंद स्वामी ने प्रेमी प्रेमानंद जी ने स्नेही सच्चिदानंद स्वामी त्यागी सदानंद स्वामी ने महाधर्मी भायात्मानंद स्वामी ने नमो नमः ग्रंथ लेखक आधार आनंद मुने ग्रंथ श्रोत्र भक्तरा दादा खाचरा मम मोक्ष दात्र गुरु श्री राधा रमण स्वामी ने नमो सर्व प्रगट सद्भ्यो हरि भक्ते भ्यो च नमो विक्रम संवत 2073 आसो सूद एकादशी रविवार तारीख 1/10/2017 कुंडलधाम भजन हॉल वाला भक्तो आजे पाषांग कुशार नामनी एकादशी छे एनो आपणे उपवास कर्यो छे आजे दसमो महीनो बैठो एनी पहली तारीख छे आपणा आ वर्षनुं नाम भजन वर्ष छे બધા ભક્તો સંતોએ ઘણું ભજન કર્યું છે ભગવાનને ભજન બહુ ગમે આજે એકાદશી છે સાગરસાર જ્ઞાન યજ્ઞમાં આપણે આજે 11મા પૂરનો પૂરેપૂરો લાભ લઈ લેવો છે સારસારનો આ 11મા પૂરના 89 તરંગ છે चलते हैं हम मंगलाचरण से श्री पुरुषोत्तम कृष्ण हरि हरि कृष्ण घनश्याम वार वार वंदन करो पूर्ण मनोरथ काम 11 में यह पूर्व में लिखत चरित्र तुम्हार तव बल हरि धरि ओर में और बल नहीं लगा, तब बल धरि हरि ओर में, और बल नहीं लगा। मारा हृदय मां बीजू कोई बल नहीं तुम्हारा सिवाय, एक तुम्हारा जो बल ने मारा अंतर आत्मा में धारण करीने हूं आगर चालू। काळजे लिख्या जेवी बात छे, परमेश्वर ना बल सिवाय बीजू कोई बल जे रज जेटलू राखे नहीं, एने कोटी वंदन। જીવને જેનું બળ હોય એનું ચિંતન થાય, એ સાંભળી આવે। જીવને જેનો વિશ્વાસ હોય એનું બળ રહે, જેનું બળ રહે એનો અખંડ પોતાના દિલમાં ભાવ રહે, ભાવ સ્મૃતિ। કોઈને ધનનું બળ, કોઈને મકાનનું, કોઈને સગા સંબંધીનું, કોઈને આ જગતમાં કંઈક હોય ભણતર બુદ્ધિ ઊંચ કોમ કે કોઈની સાથે ઓળખાણ, આવી બધી બાબતોનું બળ હોય છે। અપબલ તપબલ જપબલ ચોથા હે બલ દામ, આ બધા બળ છે। ભગવાનના ભક્તને તો બળ એક જ હોય, એક જ બળ, એને બે બળ ન હોય, એક જ હોય। બળની બાબતમાં એને એકપણું હોય, એકત્વ, બીજું કોઈ બળ ન હોય। એને મનાય જ નહીં ને, બળ લે જ નહીં ને, કોઈ આવીને કહેવા માંડે તોય ન માને કે તમે શું કામ મુજાવ છો, તમારા ભાઈ કેટલા મોટા છે, તમારા હગા કેમ આમ, કઈ મનાય નહીં એને। એમ જ થાય કે જો કદાચ એ આવીને કાંઈ મદદ કરે ને તો પણ એમાં મારા પ્રભુએ જ કરી હોય એક બળ। માણસો અનેક, વસ્તુઓ અનેક, બધામાં ભગવાન એક, અને બળ પણ એના એકનું હોવાથી એક, બે નહીં। ભગવાનના ભગતને બળ બે ન હોય, એક જ બળ હોય। જેટલું બીજું બળ એટલો એ ભગત નિર્બળ, જેટલું શ્રીહરિનું બળ એટલો એ સબળ, સબળના બળથી જ સબળ થવાય। ભગવાન સિવાય બધું નિર્બળ છે। સ્વામી કહે છે તવ બલ ધરી હરિ ઉર્મે ઓર બલ નહીં લગાર, ગ્રંથકારનું એવું કહેવું છે કે હિંમત વાળાની સાથે જ હરિવર રહે છે। જો હોય હિંમત રે નર ને ઉર માહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી। બળ, બળ એટલે શું, હિંમત એટલે શું, ભગવાનના નિશ્ચયનો વિશ્વાસનો પાવર, આનું નામ હિંમત। માણાને કોઈને પોતાના બાવડામાં હિંમત હોય, માણાને કોઈકને કોકની તેજુરીનો લઈને હિંમત હોય, પણ આપણે તો હરીને લઈને હિંમત, બસ એવા હિંમત વાળાની સાથે હરી રહે છે। પલ પલ મે વિઘ્ન અનેક હી આવત વાર હી વાર, પ્રગટ રહી તુમ પાસ હી દેવત વિઘ્ન નિવાર। એમનો અનુભવ લખે છે કે ભાઈ હું આ બધું કામ કરું છું એમાં પળે પળે કેટલી ભાતના વિઘ્ન આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, પણ હે પ્રભુ તમે પાસે ને પાસે રહીને બધા વિઘ્નોને નિવાર્યા કરો છો, નિવાર્યા કરો છો। આમ માથે છત્રી રાખી હોય, વરસાદ ચાલુ હોય, પળે પળે છત્રી માથે કેટલા બધા છાંટા પડે? છત્રી એ બધા છાંટા નિવાર્યા કરે, આપણા ઉપર ન પડે. રેઇનકોટ પહેરી લીધો હોય, વરસાદ આવતો હોય, પવન આવતો હોય, રેઇનકોટ વરસાદના છાંટા પવનના ઝાપટા બધા નિવાર્યા જ કરે, સતત નિવાર્યા કરે. એમ ભગવાન શ્રી હરિ પાસે રહીને બધા જ વિઘ્નોને નિવાર્યા કરે છે. એટલે આપણે સુખેથી આ ભજન કથા કીર્તન થાય છે. યાદ રાખો, છત્રી ને રેઇનકોટ વગેરે જે સાધનો છે એ બહારથી આવતા દુઃખોને નિવારી શકે છે, પણ ભીતરમાંથી કાંઈ કામ ક્રોધાદી કે જેવા ફણગા ફૂટે તો એ છત્રી ને રેઇનકોટ ન નિવારી શકે. એ તો મારો વાલો સહજાનંદ સ્વામી નિવારી શકે. બહારથી કે અંદરથી કોઈ પણ વિઘ્નથી આપણને વિઘ્નિત ન થવા દે એ છે પુરુષોત્તમનું પુરુષોત્તમ પણ. બસ જોઈએ એના એકનું જ બળ. શરત આટલી. આજની બહુ કથા મધુર છે. ખુશ થઈ જવાય એવી વાતો છે. 11મા પૂર્વમાં આ એકાદશીએ કુંડળ ધામમાં અમૃતનો વરસાદ કથા માધ્યમે થઈ રહ્યો છે. મજા આવશે. હિંમત જન સે હજુર હરી, ફોસી જન સે અતિ દૂર, હિંમત ગ્રહી વિચારિયું, શ્રી હરિ ધરી મમ. કેવી સરસ વાત કરી. હિંમત જન સે હજુર હરી, હિંમત વાળા માણસની સાથે જ ભગવાન હાજરા હજુર રહે છે ભાઈ. અને ફોસી જન સે અતિ દૂર, ફોસી થી દૂર. ગરડાના બ્રહ્મચારી ઈશ્વરાનંદજીને યાદ કરીશ. કાજબા કાજબી નું આખ્યાન બહુ કહેતા. એ હાંભળ કાજબી કુડી, રામયાની રીત છે રૂડી, બહુ ગાતા. કથા તમે સાંભળી છે. કાજબો ને કાજબી દરિયામાંથી આમ ફરવા નીકળેલા. કાજબી ના પાડતી હતી કે આપણે કાંઈ જવું નથી. કાજબો કે હાલને આટો મારી. એમાં પારધી ભાળી ગયો, બેન પકડી લીધા. હા, જંગલમાં એક માટલામાં બેને પાણી ભરીને મૂક્યા અને હેઠે કર્યો તાપ. જીવતા બાફી નાખીને ખાઈ જવાનો પ્લાન આદર્યો. અને કાજબી કાચબાને કહેવા લાગી કે હું ના કહેતી હતી, તમે માણસો કાંઈ સમજો નહીં. આ પકડી ગયા. અરે રે માટલા ને ઘરે રે હેઠે તાપ કર્યો. અને કાચબો એમ જ કીધ્યા કરે, ધીરજ રાખ, ધીરજ. હેઠે પાણી ગરમ થાય એના પહેલા કાચબી ગરમ થઈ ગઈ. મને ઊણું લાગે છે. કાચબાએ કીધું, તને ઊનું લાગતું હોય ને તો મારી પીઠ ઉપર બેસ, પણ બકબક કરીમાં માથું ખામાં. એક તો માથે વિપત્તિ છે ને તું મોટી વિપત્તિ હાવ પડકે. મારો ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, જરૂર આપણી રક્ષા કરજે. કાજબી હરપત રાખ, હરપત રાખ. પણ કાજબીને ઠામ કી ધીરજ નમળે ને બિલકુલ ભગવાનનો વિશ્વાસ નમળે. પણ કાજબાને પરમાત્માનો ભારે ભરોસો હતો. કેવો? ભારે ભરોસો. અને એના ભરોસાનો ભગવાન ભંગ ન કરી શક્યા, વિશ્વાસઘાત ન કરી શક્યા. વાલે મારે વાદળા કર્યા અને ભભડાટી બોલાવતો વરસાદ આવ્યો. એવો વરસાદ પડ્યો તે અગ્નિ તો ઓલાઈ ગયો ને ઓલા ભાગ્યા. પાણી પાણી થઈ ગયું ઘડીકમાં. કાજબી ને કાજબો પાણીમાં પડ્યા અને સમુદ્ર ભેગા થયા ને લીલા લેર કરી. પછી કાજબી ભગત થઈ. હિંમત જન સે હજુર હરી, ફોસી જન સે અતિ દૂર. ફોસી ન થવું, ફોસી જાણો. અને ફોસી કરતા ઓહાણસી નકામો. ત્રણ પ્રકારના માણા, સુરો ફોસી ને ઓહણસી. જેને ભગવાનનો વિશ્વાસ છે એનામાં સુરવીરતા છે. જેને વિશ્વાસમાં બરાબર નથી, આમ દમ ડગમગ છે, એ ફોશી ઊંચશે, એ ફોશી કહેવાય. પણ તોય સુરવીરને જો ભાળે તો ફોશીને પણ થોડી હિંમત આવે. સુરવીર હાંકલો કરે તો ફોશી પછી બોલે નહીં, પડખે પડખે હાલ્યો આવે. પણ એથી ભૂંડો ઓહણસી ઓહણસી ધીમે રીને ટમકું મૂકે, આજ બધા મરી જવાના, આજ એ કે ન બચે. પછી કેતા ને ભીમો બોલ્યો નતો, તું મૂંગો મરી એમાં બધાને કલ્યાણ છે. સંતો દાખલો દે, ખબર છે, એક જગ્યાએ લગ્ન થતા તે લગ્નને માંડવે ઘોડું બાંધેલું. હજી એક જણો કે છે, આ શું થાય છે? લગ્ન થાય છે. લ્યા આ કોણ બેઠા? લ્યા વરકન્યા. આ કોણ છે? ભૂદેવ. શું થવાનું છે? હસ્ત મેળા. હું પૂછપુછ કરે? તાકે મારું પૂછવાનું કોઈ દી વ્યર્થ ન હોય. મારું નામ ગગો, મેં કર્યો નહી કોઈને ક્યારેય દગો. તે હું તારે કહેવાનું લગ્ન થાય છે. પેલા થાય છે તો કે ઢોલ વાગશે કે નહીં? તો વાગશે. તો કે જેવો ઢોલ વાગશે એવું ઘોડું ભડકશે, અને જેવું ઘોડું ભડકશે એવું ઘોડું ભાગશે, અને જેવું ઘોડું ભાગશે એવો થાંભલો ભાંગશે, અને જેવો થાંભલો ભાંગશે એવો મંડપ પડશે, અને જેવો મંડપ પડશે અને એવી કન્યા રાંડશે. પછી કહેતા નહીં ગગો બોલ્યો નહોતો. લ્યા ગગો બોલ્યો. આવા ઓહણ છે. હરામ જો કોઈ દી હાસી ને હરખી બળ ભરી વાત કરે તો એનો બાપ મરે. હાકી જિંદગી ઓહણ જ મૂક્યા કરો, ઓહણ જ. એને તો એની જિંદગીમાં કાંઈ પલેવાર કરી નહીં, કોઈને કરવાઈ દીધી નહીં. એટલે ઓહણ છે કરતા ફોશી હારો ભાઈ. ઓહણ છે તો હાવ નકામ. થોડાક ફોશી હારે હોય પોહાય, વહાણ છે ને તો એકે ને હારે નહીં રહેવા દેવાનું. ભૂલમાં ક્યાંય યાત્રાએ જાઓ, કોઈ કામે જાઓ, તમારે ઓળખી રાખવાનું કે આ વહાણ છે. એને કહેવાનું બીજી ગાડીમાં આવજે, તું હારે નહીં. એટલે તો શ્રીજી મહારાજે કીધું, મોળી વાત કરે અને નપુંસક કહેવો. અને આપણાથી એ ભૂલમાં મોળી વાત થઈ જાય તો એક દિવસ ઉપવાસ કરો. આ સત્સંગમાં ભાઈ ભાઈ કોઈએ ક્યારેય મોળી વાત જ નહીં કરવાની. પરમાત્માનું બળ લઈ હરિના વિશ્વાસે હિંમત ભર વાત કરવાની, હિંમત ભર. મહારાજ કે મોળી વાત કરે છે એ આ સત્સંગમાં કુસંગ છે, કુસંગ, અને એ કાઢવો જ જોઈ. પ્રથમનું 17મું, સાચું ખોટું? હિંમત જનસે હરિ હજુર, ખોશી જનસે અતિ દૂર. અતિ હિંમત ગ્રહી વિચારિયું, શ્રી હરિ ધરિ મમ ઉર. એ મેં તો આવું વિચારીને હિંમત ધારી છો અહીંયામાં ભગવાનને ધારીને. હા ભલા ભક્તો, આટલું આવ્યું મંગલાચરણ. હવે ભગવાન શ્રી હરિ ભુજમાં બિરાજે છે, અને મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને ગઢડામાં કથા કહે છે. આચાર્યો પણ કથા સાંભળવા બેઠા છે. એમાં રઘુવીરજી મહારાજ ને અયોધ્યાજી પ્રસાદજી મહારાજ, આ બે. ત્યારે અયોધ્યા પ્રસાદજીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી હે, આપના મુખેથી હરિચરિત્ર સુણવા બહુ મીઠા લાગે છે, બહુ મીઠા. અને હવે તો હરિચરિત્ર જ અમારો આધાર છે, માટે મને અમારા પિતા એવા શ્રીહરિના ચરિત્ર કહો, વાત કરો. હવે અયોધ્યા પ્રસાદજી જયારે આગળ બેઠા છે ને, એ જ જાણે કઈક વાત જાણવાને પૂછે છે. ત્યાર પછી સ્વામી કે મારે કેવા વાંધો, સત્પુરુષ સાચું બોલે. ત્યારે સ્વામીએ કહ્યું, અયોધ્યા પ્રસાદજી, શ્રીહરિએ અનંત લોકોના મોક્ષ કરવા માટે પોતાની એક ગાદી હતી એમાંથી બે ગાદી કરીશ, અંદરો અંદર બાધી મરવા નહીં કરી. કહેવાનો ભાવર હતા આ મેં કાઢ્યો, ખેહામ ખેહી કરવા નહીં કરી બે ગાદી, અનંત જીવના કલ્યાણ માટે બે ગાદી કરી છે. અને બંને ગાદીના આચાર્યોના ધર્મ નિયમ પણ એક સરખા બાંધી દીધા છે. બોલો, ઘણા એવું માને છે કે આચાર્યને ધર્મ હોય જ નહીં તો આચાર્ય કહેવાય. ધર્મ તો આપણે હોય, બિચારા બાળા ભોળા તાજા જન્મેલા 80-80 વર્ષના માણસો આવું બધું માનતા હોય છે, પગે લાગી એના ભોળપણને. અહીં આવ્યું, બે ના ધર્મ કીધા છે, બરાબર બાંધ્યા છે, છૂટા કોઈ નથી. ધર્મવાનને જ ગાદીનો અધિકાર છે, ધર્મવાનને જ. અધર્મીને, લબાડને, લફંગાને, લુચ્ચાને, સ્વાર્થીને, મતલબીને ગાદીએ બેહાડાય જ નહીં. ઊંધો નાખવો હોય સંપ્રદાય તો આ ધંધો કરવો. રીતિ કો લોપ ન કરે જ્યાં લગહી, માન ના હરિ કહે ત્યાં લગહી. રીતિ કો કરે લોપ જેહી વારા, ઉન્મત હોય કે ચલે નિર્ધારા. મુક્તાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજીને કહે છે કે ભગવાન સ્વામિનારાયણે આવું કહ્યું છે કે આચાર્ય જ્યાં સુધી એ રીતનો ભંગ ન કરે, પરમેશ્વરે બાંધેલી ધર્મ નિયમ મર્યાદા પ્રથાનો ભંગ ન કરે ત્યાં સુધી તેમને માનવા, ભંગ કરે પછી ન માનવા. જો જ્યાં સુધી નિયમ ધર્મમાં રહે, રીતિ પ્રમાણે રહે, પ્રથા પ્રમાણે ચાલે ત્યાં સુધી આચાર્યને માનવા, પણ જે સમયે એ આચાર્ય તે રીતનો ભંગ કરે અને ઉન્મત્ત થઈને વર્તે અને પોતાનું જ ધારું કરે, ત્યાર પછી એને જરા કહેવું પડે. ત્યારે બંને દેશના પોતપોતાના ધર્મ નિયમમાં કુશળ સંતો, ગમે એવા લબાડ સંતો નહીં હોય, પોતપોતાના ધર્મમાં કુશળ સંતો અને ધર્મવાળા બ્રહ્મચારીઓ, વર્ણિઓ અને પાર્ષદો અને ભરીભક્તો, એ બધાએ ભેગા થઈ જવું, બધાએ ભેગા થઈ હાથ જોડીને એકાંતમાં ઉપાડવા, એમને એકાંતમાં ઉપાડી દેવા, અને પછી એ આચાર્યોને એના ધર્મ સંભળાવવા. તોરલે જેસલ જાડેજાને ધર્મ સંભળાવ્યા હતા ને, ધર્મ તારો સંભાળે જાડેજા, ધર્મ તારો સંભાળે, આ ધંધા કરીમાં આ તારો ધર્મ નથી. એમ ધર્મ સંભળાવવા પડે, એને યાદી આપવી પડે, એમને કહેવું પડે, કીધું ધર્મની રીત એમને કહેવી, બધા ભેળા મળીને કહેવી. એક બે જણાને તો એ ગણે જ નહીં, એટલે બધાને ભેગા થવાનું કીધું. અને કેવું કેવું, આ આજ્ઞા થઈ ગઈ, બધાને આજ્ઞા થઈ ગઈ શ્રીજી મહારાજની, કેલા આમ કરજો કેજો. ઘણા કે આ આજ્ઞા મારે નહીં પાડવી, તો તું જાય ને મહારાજ જાય, બાકી આજ્ઞા છે, આજ્ઞા થઈ ગઈ. આચાર્ય સાથે વાદ વિવાદ ન કરાય, ડખો ન કરાય, પણ ભેળા મળી હાથ જોડીને એમને જેવું હોય એવું ચોખે ચોખ્ખું તો કહેવું જ પડે, એમ શ્રીજી મહારાજ કહે છે. પછી આપણે આપણી ખીચડી પકવીએ તો વાત જુદી છે, પણ મહારાજનું તો આવું સ્પષ્ટ કહેવું છે. અહીં 11મા પૂર્વમાં, આચાર્યો જેટલું વિપરીત વર્તતા હોય, વિપરીત ચાલતા હોય, તેટલું તેમને સત્સંગનું હિત વિચારીને સહુએ કહેવું. ભેગે હોય કર જોરી કે એકાંત મેં ધર્મ કી રીત, કેના હિત વિચારી કે, કેના કેના ભાઈ કેના, કેવું. જીતનો જો ચલે વિપરીત, જે દેશના જે આચાર્ય જેટલું વિપરીત હાલતા હોય તેને તે દેશના સાધુ પાળા હરિભગત બ્રહ્મચારી બધા ભેગા થઈને એને કેવું એકાંતમાં લઈ જઈને. એમાં જ સંપ્રદાયનું, બધા સત્સંગનું ભલું છે ભાઈ. અહીંયા ભગવાન સિવાય કોઈ સ્વતંત્ર નહીં, ચાહે ગાદીએ બેહો યા હેઠા બેહો, પણ બધા નાથેલા છે, બધા એના ધર્મ શિક્ષાપત્રી લખેલા છે, કોઈને છૂટો દોર આપ્યો જ નથી. માટે એવી જે વાતો કરે કે એવું માને, એ બધા બિચારા તાજા જન્મેલા ગણાય. રહેમ કીજીએ ઇન બચ્ચો પર, મગર યે શાસ્ત્ર જો કહેતા હૈ વો સહી બાત હૈ. એવા બચ્ચા ઉપર બહુ હેત હોય તો ઘડી કાકમાં બેહાય રમાડી લેવા, બે ચુંબા દઈ દેવા, પણ એવા મૂર્ખાઓની વાત માનવી નહીં, એને બાળક સમજવા. બિચારા મૂંઢ હાવ જડ વિશ્વાસીઓ, કાંઈ શાસ્ત્ર બાસ્ત્રની ગતાગમ નહીં, જે પૂછડું પકડાણું એ પકડીને ઠોકા ઠોક કરતા હોય આવા બિચારાઓ જે હોય, એણે આ સત્સંગનું, સંપ્રદાયનું, આચાર્યનું ધર્મકરણું બહુ બગાડ્યું. એટલું કોઈએ બગાડ્યું નથી, એણે જ પથારી ફેરવી કયો ને તો હાલે. માટે વિવેકથી વિનમ્રપણે હાથ જોડીને એકાંતમાં તેડીને કેવું, આ આજ્ઞા છે આપણને બધા સત્સંગીઓને આજ્ઞા છે. હાજરીએ એને કરેલી આજ્ઞા લોપે, આપણે આપણને કરેલી આજ્ઞા લોપીએ. ભગવાનની બધી આજ્ઞાઓ બધા ભેગા થઈને લોપ્યા જ કરે તો કોના કલ્યાણ થશે ભાઈ? આ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તો મારા સંબંધને પામ્યા છે. કોણ બોલે છે? મહારાજ બોલે છે કે આ બે તો મારા સંબંધને પામ્યા છે અને મને રાજી કરવા માટે બંનેને મમત્વ રહે છે. આ બેને મને રાજી કરવાનું તાન છે. પ્રસન્ન કરન કુ મોય સબસે તાન અધિક જેહી, ધર્મ ન લોપહી સોય ધર્મ મે રહે હે અર્થ સબહી. ક્યાં બડી બાત બતા દી. એ ભાઈ, જેને સૌથી વધારે મને રાજી કરવાનું તાન હોય તે ધર્મ નહીં લોપે, તે ધર્મ નહીં લોપે, નહીં જ લોપે. કેમ? જે એને મને રાજી કરવાનું તાન છે, કારણ કે ધર્મમાં જ બધા અર્થ કહેતા પુરુષાર્થ લાભ રહ્યા છે. લાભ ધર્મમાં જ બધા લાભ રહ્યા છે. મારી પ્રસન્નતા પણ બહુ મોટો લાભ છે ને એ ધર્મમાં જ રહી છે. અર્થાત મને રાજી કરવાની જેને હોશ હોય એને મારા વચન આજ્ઞા લોપવી નહીં. મારા વચનમાં મારી પ્રસન્નતા છે, મનમુખી તમે હાલો એમાં નહીં. જ્યાં સુધી આચાર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના બે દેશ ગાદી ઉપર બિરાજિત આચાર્યો જ્યાં સુધી સાવધાનીથી જતન કરીને અનુપમ ધર્મને પાળશે, ધર્મને રાખશે, ત્યાં સુધી મોટા મોટા રાજા મહારાજાઓ પણ આવીને એમને નમશે. અને જે દી એ ધર્મમાંથી પડશે તે દી નહીં જેવા માણસો એની ઠેકડી કરશે, એની પટ્ટી ઉતારશે, મોઢો મોઢ બધું સંભળાવી દે દેશ વિદેશમાં કે તમે તારા શું કરો છો ગાદી માથે બેહી, તમને સ્વામિનારાયણ આવું બધું કરવાનું કહી ગયા છે. શું રઘુવીરજી મહારાજને અયોધ્યા પરિષદજી આ તમારા જેવા ધંધા કરતા? કહી દે ગમે તે કહી દે, અને આજ તો ગમે તે ગમે ત્યાં ગમે તેવું કહી દે છે. કોઈ કોઈની શરમ જ ભરતું નથી. યુગ બદલ ચુકા હે, અબ તો એ પઢે લિખે કા યુગ આ ગયા હૈ. કહેને મેં કુછ વિવેક રખેગા મગર સબ કુછ કહે દેગા. એમાં હજી આપણા દેશના માણસો તો કાંઈ કઈ વિવેક વિવેક રાખે, થોડુંક સમજે, થોડાક બીવે, થોડાક આગારે. પણ જ્યારથી અમે બધા વિદેશમાં જતા થયા છીએ ને, ત્યાંના કલ્ચરની થોડી ઘણી જેને અસર છે, ત્યાંનું પાણી પીધું, અન્ન ખાધું, હવા લાગી ગઈ છે, એ તો બધાને બધું મોઢે જ કહે છે. ત્યાં જઈને આવે ને એને ખબર પડે વધુ કે તરત જ કે ઘણા તો વિવેકે ચૂકી જાય છે. અને ત્યાં તો ઘણા કેવા છે કે એનામ ઠામુકું ઠેકાણું ન હોય ને તો એ મોટા સાધુ હોય એને આવીને ગમે તેમ કહેવા માંડે, આચાર્યને ગમે એમ કહેવા માંડે. આ વિદેશની વાત કરું છું, ત્યાં એવું બધું બનતું હોય છે. આ હજી આપણા વડીલો થોડો વિવેક જાળવે છે, ન બોલે બિચારા ખમી ખાય. જ્યાં સુધી અનુપમ ધર્મને પાળશે ત્યાં સુધી બધા માનશે. ધર્મ પ્રમાણે જ શરીર ઉપર વસ્ત્ર રાખવા, ધર્મ પ્રમાણે જ આભૂષણો પહેરવા, ધર્મ પ્રમાણે કથા સાંભળવી, ધર્મ પ્રમાણે કીર્તન બોલવા, ધર્મ પ્રમાણે જ ખાવું પીવું વગેરે વગેરે બધો વ્યવહાર ધર્મ પ્રમાણે જ સૌએ કરવો, નહીં કે માત્ર આચાર્ય, સાધુ પાળા બ્રહ્મચારી હરિભગત બાઈઓ ભાઈઓ સદવા વિધવા બધા આ પ્રમાણે રહેવું. એક પળવાર પણ ધર્મને ક્યારેય ભૂલવો નહીં. કદાચ ધર્મ પુત્ર ભૂલાઈ જાય થોડી વાર તો ઠીક, પણ ધર્મ તો ક્યારેય પળવારે કોઈએ ભૂલવો નહીં. કેમ જે ધર્મ યાદ હશે તો ધર્મ પુત્ર યાદ જ છે એમ સમજો. અને ધર્મ હાવ ભૂલી ગયા છીએ, અને કદાચ ધર્મ પુત્રને યાદ રાખ્યા હશે તો પણ સહાય નહીં થાય. એ વાત ભગવાનને બતાવી હે. વાલા ભક્તો, આ તરંગમાં કેટલી વાત આવે છે એ હું કહી દઉં. શ્રી હરિ ભુજથી નીકળી ફરેણીમાં ચૈત્રી સમયો કરશે અને ધોરાજીમાં એકાદશી કરશે, પછી જૂનાગઢ જશે, પછી સમયામાં પધારેલા હરિભક્તોને સાથે લઈને વિચરણ કરતા 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 ખરડ સુધી આવશે એમને વળાવવા, અને પછી ત્યાંથી સૌને નિજ નિજ દેશ પાછા વળાવશે. પછી શ્રી હરિ વિચરણ કરતા કરતા ગઢપુર પધારશે. આ પુરમાં આટલી લીલાનો સમાવેશ કરાયો છે. ત્યારે આપણે જાગરણ પૂરું થઈ જશે. ભગવાન ગઢડે પધારે ત્યારે જઈ પધારે તારે બાર હાડા બાર એક બે ત્રણ ચાર જોઈ હું થાકું છું તમે. શ્રીહરિ ભુજમાં ફૂલ દોલોત્સવ કરીને જૂનાગઢમાં ચૈત્રી પૂનમના સમયમાં આવવા માટેના દેશ દેશાવરમાં પત્રો લખાવે છે ભુજથી કે અમે જૂનાગઢ ચૈત્રી સમયો કરશું, ત્યાં બધા પધારજો એવું લખે છે. પછી સમયો તો ફણેડીને બીજે ત્રીજે થયો છે, પણ લખાયું બધું આવું. અને પોતે પણ જૂનાગઢ જવા માટે ચાલતા થયા. શ્રી હરિ ભુજથી માંડવી પધાર્યા. માંડવીના સત્સંગીઓને સુખ આપ્યું, પછી અંજારમાં આનંદ કરાયો, પછી પ્રભુ તુણા બંદર ગયા, ત્યાંથી વહાણમાં બેઠા અને જોડિયા બંદર ઉતર્યા. શ્રી હરિએ જોડિયામાં નારાયણભાઈ ઘરે ઉતારો કર્યો. ત્યાં હરિભક્તો આવીને બેઠા વંદન કરી. તેને શ્રી હરિ ભગવાનના સમર્થપણા વિશે થોડી વાતો કરે છે. મહારાજ કે, હરિભક્તો, જ્યારે કીડી આખા બ્રહ્માંડને લઈને ચાલે ત્યારે તેને કીડી માનવી નહીં. સુજ્ઞ માણસે વિચારવું જોઈએ કે બ્રહ્માંડને ઉઠાવવાનું સામર્થ્ય કીડીમાં હોય નહીં. ભગવાન એવા સમર્થ કહેવાય છે કે તે કીડી દ્વારા બ્રહ્માંડનું કામ કરાવે કઢાવે. ભગવાનના સંકલ્પોમાં જ એવું અનંત સામર્થ્ય રહ્યું છે. કીડી મકોડીમ નહીં ભાઈ, જેમ રૂપિયામાં બહારથી કાંઈ દેખાતું નથી, રૂપિયામાં બહારથી કાંઈ દેખાય નહીં. દેખાય આપણને 5-10 નોટું ખવારી દે, થોડીક તીખો ગળ્યો ખાટો હવા દાવે, બોલો 8 મોઢામાં નાખે ને એમ કે કાને સગળો તો કઈ એમાં હવાદ આવે છે? તેમાં કડવો કે ગળ્યો કોઈ હવાદ નથી. પણ ભૂમિ ઉપરના જે જે પદાર્થો છે બધા રૂપિયામાં ભર્યા છે. રૂપિયાને સીધો સગળો તો કોઈ હવાદ ન આવે, પણ એમાંથી કઈક લ્યો એમાં બધા હવાદ હોય. બસ એમ જ ભગવાનના સંકલ્પમાં અપાર સામર્થ્ય ભર્યું છે. આમ ભગવાન હાવ સામાન્ય મનુષ્ય જેવા દેખાય, કાં તો હાવ સ્થિર મૂર્તિ દેખાય. આમ જોવો તો એમ લાગે કે, પરંતુ બધું જ એમાં ભર્યું છે. જેમ રૂપિયામાં બધા સ્વાદ ભર્યા છે. આટલી વાત કર્યા પછી શ્રી હરિ જોડિયાથી ભાદરા ગયા. ત્યાં બધાને રાજી કરી શેખપાટ ગયા. ત્યાંય દર્શન દીધા. અલિયા ગામમાં આનંદ કરાયો. મોડા ગામમાં મહારાજ ગયા અને મૂળેલ થઈને ફરેણી પધાર્યા. ભાઈ, રામનવમીના સમયા ઉપર સંતો ફરેણી આવ્યા બધા, અને ચૈત્રી સમયો કહીએ છીએ. તેમને શ્રી હરિએ પ્રેમથી બોલાવ્યા, આવો મારા વાલાઓ, આવો. હાર તોરા બાજુબંધ વગેરે વસ્તુઓ સંતોને આપી. આ પ્રસંગે ગ્રંથકાર એમ કહે છે કે શ્રી હરિ કોઈ પ્રિય વસ્તુ હોય તે પણ સંતથી અધિક પ્રિય કરીને ક્યારેય રાખતા નહીં. હાર બાજુબંધ તોરા બધું આવેલું ને, હરિભગત લાવેલા ને, પૂજા કરેલી ને, એ બધું પાછું બધું સંતોને આપ્યું. મહારાજને સંતોને ખુશ કરવાનું તાન ઘણું રહેતું, અને સંતોને મહારાજને ખુશ કરવાનું કાન રહેતું. શ્રી હરિ બધા સંતોને પોતાના શરીર કરતા પણ વધારે પ્રિય માનતા હતા. निज तन से भी संत सब हो, अधिक करी हरि जाने अब हो। संतों ने पण सदा श्री हरि ने प्रसन्न करवानो तान रहतो तो प्रसन्नता मानत संत फल भारी अक्षर धाम से अधिक विचारी। साधु संतों ने श्री हरि नी प्रसन्नता तो अक्षर धाम करता ही अधिक वाली हती। उत्तम में उत्तम फल है ऐता, हरि की मर्जी त्यों वर्तना तेता। बोलो, संतों नी बे समझणी थी। एक समझणी के अक्षर धाम थी ये वधारे महान श्री हरि नो राजीपो छे। राजीपो मिल गयो मानो अक्षर धाम मिल गया। अगर अक्षर धाम मिला अने राजीपा न मिला तो हम फैल हो गए मानो। आ एक समझण, राजीपो अक्षर धाम थी महान। अने एक बीजी समझण जानो छो तमे, संतोनी बीजी समझण हती, उत्तम में उत्तम फल है येता। श्रेष्ठ मां श्रेष्ठ जिंदगी नु जो कोई फल होय तो ए छे के हरिनी मर्जी होय एम ज वर्तवु। आ उत्तम मां उत्तम साधन नथी, आ श्रेष्ठ मां श्रेष्ठ कर्म नथी, आ फल छे। क्या बात बता दी, ये फल है। फल हमारी जिंदगी का ये फल है। यदि हम भगवान की इच्छा अनुसार जी सके तो मानो उत्तम में उत्तम जो फल कहलाता है आध्यात्मिक क्षेत्र में, वो हमें मिल गया। इससे अधिक कोई ज्यादा फल है ही नहीं, क्योंकि किसी से भी केवल हरि की मर्जी अनुसार वर्तन नहीं किया जा सकता। वो हमसे होने लगा, हमने किया, क्या मिल गया, क्या पाया? वाह, सही अर्थ में मनुष्य जन्म का फल पाया। जेटलू भगवान की इच्छा अनुसार भगवान की मर्जी अनुसार आज्ञा में अपना थी वर्ताय छे एटलू आपने फल पामी गया। फल नहीं खावा पड़े, वल। बहु हारी बात करी। फरेणी में श्रीहरि रामनवमी नो उत्सव कर्यो ते प्रसंगे श्रीहरि नो महिमा जणावता ग्रंथकारे एवं लिख्यू के केटलाक भक्तो श्रीहरि ने सर्वोपरि बहु के। फरेणी महाराज बोले छे, ग्रंथकार लखे छे के केटलाक महाराज ने बहु सर्वोपरि के, उल्ली उल्ली ने के ठेकड़ा मारी मारी ने। पण आ पण छे ने ई एवं नड़े के नी वात जावे दियो, पण तेमने देहाभिमान पर वधारे तान होय छे। हूँ विदेश गयो तो त्या एक हरिभगत मळ्या मने के अहीं एक मंडळ आव्युं हतुं। मैं कीधुं अहीं बधा मंडळ आव्युं, मने के बधा नहीं थी वात करतो, एक नहीं करूं मैं, एक नहीं करूं। मने के अहीं एक मंडळ आव्युं हतुं, मने के एवुं कहता था कि अमारा भगवान सर्वोपरि छे। मैं कीधु होय तो के, मने के भगवान तो सर्वोपरि छे स्वामी, के एक नो के। तो मैं कीधु छे हूं, मने के ये बोलता था अमारा भगवान सर्वोपरि छे। मने के एमा सर्वोपरि ऊपर वजन घणु ओछू हतु, अमारा शब्द ऊपर वजन बहु हतु। मन के बोलो केवी कॉमेंट करी, કેવી અડબોત મિલી? અમારા બાબા સમજશે નહીં આમાં કે હું અડબોત મિલી એની। ભલે રે ભોળે ભાભે હમારે પ્રતિદિન ખાત હે એક તગારે, ઇસમે કસર ન રખત લગારે, ઇસી કારણ મુજે બહોત હે પ્યારે। અહીંયા મારા તરફથી એક ચોપાઈ રાખો, તમે સમજ્યા કે ન સમજ્યા? નો સમજાય હાથ ઊંચો કરો એટલે હું પછી આના ઉપર ટીકા કરું, ટિપ્પણી કરું। એક બે ત્રણ ચાર ઘણો કરો, શરમ નહીં એમ ઘડીક રાખો હાથ ઊંચો રખાતો। બસ બસ બસ, હવે હું કહી દઉં, હવે મારે કહેવું પડશે। હા, અમારા ભગવાન સર્વોપરી છે, અમારા ભગવાન સ્વરૂપ, એટલે સર્વોપરી ઉપર વજન ઓછું. અમારા, અમારા ભગવાન, અમારા એમ, અમારા ભગવાન સર્વોપરી, અમે એમ, એટલે વજન ક્યાં ગયું? અહંકાર થઈ ગયો. અહંકાર, આને અહમ કહેવાય, વિચિત્ર પ્રકારનું અહમ. ઓલા હરિભગત ને ખબર પડી જાય કે બાપજીનું વજન આ છે. બાપજી વાત ભગવાનની કરે છે, પણ ખરેખર બાપજી ખુદની વાત કરે છે. પાછા વારે વારે કહેતા હોય, અમારા જેવું જ્ઞાન આજે સંપ્રદાયમાં બે દેશમાં કોઈને નથી. અમે જે સમજી છીએ ને, અમારું અમારું સર્વોપરીપણું, એવું બીજે કોઈમાં ક્યાંય નહીં. અમે અમે અમારું હું આ આ દાંડીઓ જોત કરે. તમે બોલો. હવે આપણે ત્યાં ભોલા ભોળા બિચારા બાપા આવી કોઈ વાત કરે તો એમ કે હા હા હા, સ્વામીને હું ભળશે, કાંઈ ભળશે. એટલે આ ભગવાનનું નથી, આ સ્વામીને એના જ્ઞાનનું બળ, આ એના અહમનું બળ છે. નોખું પાડો ઓલા પાકા બહુ, એને તરત ખબર પડે. હા, કેટલાક ભક્તો શ્રીહરિને સર્વોપરી કહે છે, પણ એમને દેહાભિમાન પર વધારે તાન હોય છે. તેવા ભક્તોનું સર્વોપરીપણાનું જ્ઞાન તો કથન માત્ર જ છે. કેવું? કથન માત્ર. એ પોતે તો બહુ મહાન માને, પણ સ્વામી કહે છે કે એ કહેવા પૂરતું છે. અને પછી એમ કીધું કે એને બુદ્ધિમાન હોય તે માને નહીં. અહીં શોખવટ કિન્નિકી બચારા ભોળા ભોળા ગામડાના બીજા ચીજા માણા માને, અક્કલવાળા એમનો માને, ઓળખી જાય એ કળી જાય, બોલે નહીં પછી કાંઈ, આમ આમ કરે, હા આમ આમ કરે. મનમાં મનમાં કે તમારે એટલું બધું સર્વોપરીપણું છે ને, આવું બધું જ્ઞાન છે, તો આમ કેમ, આમ કેમ, આવો રાગ દ્વેષ કેમ, આવું અહમમત્વ કેમ, આટલું બધું દેહાભિમાન કેમ, ભગવાનની આજ્ઞા પૂરી પડતી નથી એનું કેમ, આ હું જીક્યા કરો છો, આવું બધું. હવે બહુ સરસ વાત આવે છે. જે જે સાચા વિજ્ઞાની સંત હોય, સાચા ખોટા બળવાળા નહીં, જેને રિયલી ભગવાન પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી જ્ઞાન છે અને બળ છે, તેઓ શ્રીહરિને સર્વોપરી જાણતા હોય છે, અને તેથી તેઓ પોતાના શરીરને ત્રણખલા જેવું તુચ્છ ગણતા હોય છે. આવો સર્વોપરી જ્ઞાનવાળાઓ, આવો તમારા શરીરને ત્રણખલા જેવું તુચ્છ માનો છો, તો સ્વામિનારાયણનું સર્વોપરી જ્ઞાન તમને છે. ભાઈ હોલા મારે જ્ઞાન ગણાય, ઉલી ઉલીને ભાષણ શીખે, અથવા તો બીજા દેવ દેવી અવતારોનું અપમાન કરે, અથવા તો અવતારોના ભક્તને હાવ તુચ્છ ગણો, એટલે તમે સર્વોપરી જ્ઞાનવાળા થઈ પડ્યા એમ. બધી દુનિયા મૂર્ખ છે, માનીએ ઘણા મૂર્ખ છે, પણ બધી દુનિયા તો નથી. પોતાના શરીરને તણખલા જેવું તુચ્છ માને એને સર્વોપરી જ્ઞાન છે. તેમજ કોઈની સાથે લેશ માત્ર પણ રાગ દ્વેષ રાખે નહીં, એ જ સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન માને છે. બોલે છે કે નથી બોલતા એ જ આવા દે. આવા હોય એણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને માન્યા, પચાવ્યા છે. એવા વિજ્ઞાની સંતો કોઈના ઉપર ઈર્ષા કે અસૂયા રાખતા નથી, કેવળ ભગવાનના ચરણ કમળમાં જ પ્રેમ રાખે છે, કેવળ ભગવાનના ચરણ કમળમાં જ. તો એ ભલે ન બોલે તો પણ સમજવું કે આને ભગવાન સર્વોપરીપણાનો દઢ નિશ્ચય આપીને ખુશ થયા છે, એને આપ્યો છે. કોઈ અપમાન કરે તો પણ તેનું દુઃખ માનતા નથી આવા, કેમ જે તેમના જીવનમાં સમજણીનું અગાધ બળ હોય છે સર્વોપરીપણાનું. આવા હોય એને જ સર્વોપરી ઉપાસના વાળા સમજવા, એને જ સર્વોપરી ઉપાસના સમજાણી કહેવાય, એને જ સર્વોપરી શ્રીહરિના સર્વોપરીપણાના જ્ઞાનને પચાવ્યું કહેવાય, હજમ કર્યું કહેવાય, બાકીનાને તો સહકી ગયું કહેવાય. શું થયું કહેવાય? કહી ગયું કહેવાય. સ્વામિનારાયણ સર્વોપરી છે આમાં બે મત નહીં, પણ આને પચ્યું નહીં, કહી ગયું. એ જ્ઞાન આ નાના પાત્રમાં રહ્યું નહીં એટલે છલક્યું બહુ, નુકસાની કરી એને, બધું પલાળી મૂક્યું. હવે કોઈક ડાયો માણે આવીને પોતું બોતું મારીને કોરું કરશે તરતા, હે છલક્યો બહુ, છગન છલક્યો બહુ. શ્રી હરિ સર્વોપરી પુરુષોત્તમ છે, તેથી તેમણે પોતાના આશ્રિતોને કેવા બનાવ્યા છે ભાઈ, કેવા બનાવ્યા જોત ખરા. તેઓ પિંડ અને બ્રહ્માંડથી અલગ વર્તે છે. હે ગરીના આશ્રિતો પિંડ બ્રહ્માંડથી અલગ વર્તે છે, આવી સમજણ હજારો લોકોને થઈ છે, હજારોને. શ્રી હરિએ સમજણ રૂપ સુખનો સાગર પોતાના આશ્રિતજનોને બતાવી દીધો. આ નાની હુની વાત નથી, આ શ્રીહરિની નાની એવી ભેટ નથી મને ને તમને, આ શ્રીહરિનું પ્રદાન આહા કલ્પનાતીત છે. એક કાળે ધરતી ઉપર હજારો નરનારીઓ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમના મહા આનંદને અખંડ અનુભવે એવી સ્થિતિવાળા હોય, આથી તો બીજી વાત કઈ હોય. રામનવમીનો સમયો કરી શ્રીહરિ ફરેણીથી નીકળી ધોરાજીના પશ્ચિમ દરવાજેથી પ્રવેશ કરી પૂર્વ દરવાજે નીકળી નદી ઉતરીને લાલોડે પધાર્યા, રૂટ બતાવી દીધો અને ત્યાં તંબુમાં ઉતારા કર્યા. પછી શ્રીહરિ થાળજીમાં અને સંતો ભક્તોની પંક્તિ થઈ તે સમયે શ્રીહરિએ સૌને પીરસ્યું લાલવડે. શ્રીહરિનો પીરસવાનો વિવેક જોઈ ગ્રંથકારે સારથિયાના લક્ષણ કુલક્ષણની વાતો અહીં કરી છે. નિપુણ સારથિયો એ યહાં કી બાત હૈ, એવા હોશિયાર. સૌએ ભોજન કર્યું, પછી શ્રીહરિ સિંહાસન ઉપર આવીને બેઠા ત્યારે સંતોએ સુંદર કીર્તન ગાન કર્યું. તે પ્રસંગે મહિમાનો મહિમા વર્ણવતા ગ્રંથકાર કહે છે, કોનો મહિમા? જેમ જેમ અપાર મહિમા સમજાય છે તેમ તેમ હેત વધારે ને વધારે વધારે ને વધારે થાય છે. માટે ભગવાન શ્રીહરિ, તેમના આશ્રિતો અને તેમના જે ધામ, તેનો મહિમા સમજવો, આ કામ કરવું. આ લોકના સ્થાન અને અક્ષરધામના સ્થાન બંનેને મહિમાની દ્રષ્ટિએ એક કરીને સમજવા, ધ્યાન દેજો. આ લોકનું સ્થાન અને ધામ એક સમજવા, બે નહીં. અને એમ કીધું કે આ લોકના સંત અને ધામના સંત એક સમજવા, બે નહીં. આલોકના હરિભક્તો અને અક્ષરધામમાં બેઠા છે તે હરિભક્તો મુક્તો એને એક માનવા, બે નહીં. અને આ ધામમાં જે મંદિરોમાં મૂર્તિઓ છે તે અને અક્ષરધામમાં જે મહારાજ બિરાજે છે તે બેને એક માનવા, પણ બે નહીં. જો ભગવાન, ધામ, સંતો, હરિભક્તો અહીંયા છે ને ત્યાંય છે, એક છે, બે નથી. બસ આટલું જ્ઞાન શીખી ગયો, એ બધું શીખી ગયો. આઈના સંતો ભક્તો, ધામમાં બેઠેલા સંતો ભક્તો જેને અલગ અલગ લાગે, આઈના ધામ ને અક્ષરધામ અલગ અલગ લાગે, આઈની મૂર્તિઓ ને અક્ષરધામમાં મૂર્તિ છે તે અલગ અલગ લાગે, ત્યાં સુધી કશું જ સમજાણું નથી. આખું વર્ણાવત કંઠે હોય તો પણ નહીં, સત્સંગી જીવનની કેટલી પારાયણો કરી હોય તો પણ નહીં, કેટલાય ઉત્સવ સમયે મંદિર બાંધ્યા હોય ને મોટા ગાદીપતિ થઈને બિરાજતા હોય તો પણ નહીં, કાંઈ સમજાણું નથી એમ કહેવાય. બાકી આટા ટોપો ભયંકર, બાકી ખબર કાંઈ પડતી નથી. એ પાકું આમાં લખ્યું એ પ્રમાણે જ્યારે સમજાય ત્યારે બરાબર આપણે પાક્કા સમજણવાળા મહિમાવાળા ભગત થયા ગણાઈએ. આલોકના સ્થાન અને અક્ષરધામના સ્થાન આ બંનેને મહિમાની દ્રષ્ટિએ એક કરીને સમજવા, અને તેમ સમજાય ત્યારે જ હેતનો પ્રવાહ વધે છે. હેતુ બતાવ્યો, આ સમજવાનો હેતુ શું? તો કે તો હેત થાય. આ સમજણનું ફળ શું? તો કે અતિ હેત થાય. કોઈ કહેતા હોય ને મને ભગવાનમાં હેત નથી થતું, આમ સમજો લ્યો હેત ન થાય કહેજો, હે કે પછી તો હેતનો પ્રવાહ વધી જાય, પછી દિન પ્રતિદિન તે પ્રવાહ અથાગ થતો જાય છે, બસ બઢત 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 બઢ જાય. પણ જ્યાં સુધી આઈનું તાઈનું એક ન થાય ત્યાં સુધી હેત ન થાય. આવી ગયો ઉપાય બરોબર હાથમાં, ભગવાનમાં પ્રેમ કરવાનો ઉપાય મળ્યો કે ન મળ્યો? સ્ટાર્ટ કરો, સ્ટાર્ટ બીજું હવે હું પૂછું, આ બધા માણસો છે કે મુક્તો? આવી ગઈ સમજણ એક સેકન્ડમાં. આ મૂર્તિ છે કે સ્વયં મહારાજ? આ હા 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 હા. આ કુંડળ ધામ છે કે અક્ષરધામ? અરે ક્યા બાત હૈ. આ દુનિયામાં આપણને કોઈએ જો વધારે વધારે હેરાન કર્યા હોય તો એનું નામ છે પોપટિયું જ્ઞાન. પોપટિયા જ્ઞાને આપણને જે દગા કર્યા છે, જે હેરાન કર્યા છે, એવા તો આપણા કોઈ દુશ્મને પણ આપણને હેરાન કર્યા નથી. આ પાછું આપણે યાદ રાખવું. હું એવું નથી માનતો કે તમારે પોપટિયું જ્ઞાન છે, પણ મને મારો ભય છે કે સાલું મારામાં જ્ઞાન પોપટિયું છે કે શું, એમ જોવું તો પડે ને આપણને. અહીંયા આહુતા એ મૂર્તિ લાગે છે કે સાક્ષાત મહારાજ? અહીં પૂછવાનું, બોલતા નહીં હવે, ખાલી સમજી રાખ. કારણ કે મારે તમારે આટલી બધી સભામાં બોલવું પડે તો એમ જ બોલવું પડે, સાક્ષાત મહારાજ. એ તો હવે આ સભાની મર્યાદા છે. જાહેરમાં કોઈની ગુપ્ત વાત બહાર ન પાડવી પોતાની પણ. ગુપ્ત વાત કઈ? કે ભાઈ દેખાય છે તો મૂર્તિ, આ હકીકત ગુપ્ત જ્ઞાન છે, પણ એને બહાર ન પડાય એટલે કહેવું પડે સાક્ષાત મહારાજ બેઠા છે. આટલો તો દંભ ડોળ કરવો જ પડે ને. હાવ નાના હરિભગત થઈને જીવવામાં હું હવા દે, હિસ્સો હિસ્સો કરવું, લોલે લોલ ઠબકારવું. આપણે એવું કઈ કરવું નથી, પણ એવું અંગ પડી ગયું છે. લોહી આખું એવું થઈ ગયું, એનું કરવું. અમારે રાખવું કઈ નથી, પણ હવે આઈનું તાઈનું બધું એક છે એવી સમજણી કેળવા વિના તો ચાહે એટલી અપાર જ્ઞાનની વાતો કરે, બ્રહ્માંડ ફાડી નાખે એવા ગોળા જ્ઞાનના છોડે, ચાહે એવું ધ્યાન ધરે હલે નહીં આખો દી, અથવા તો ચાહે એવા જ્ઞાનને નક્કી કરે સિદ્ધાંતોને, એ બધું દિવસે દિવસે લુખ્ખું થઈ જાય છે. લુખ્ખું હાવ ભૂલી ગયા. દિન દિન હી લુક્ષ હોય જાવે, જ્ઞાન ધ્યાન ચાય ત્યું બનાવે. જેને શ્રી હરિના ઉપર, સંતોના ઉપર અને હરિભક્તોના ઉપર ભેદભાવ ન હોય, પ્રેમ ભાવ ન હોય, તે ભલે ને કરોડો યુગ સુધી ધ્યાન કર્યા કરે, એ ભલેને મોટું જ્ઞાન કર્યા કરે, પણ વિરુદ્ધ મતિ વાળો તો મળદા જેવો છે, મળદા જેવો કચરું કરી નાખ્યું. આ પ્રસંગે ગ્રંથકાર કહે છે કે જે સમજ્યા વિના કોઈના થોડાય દોષને કે, સમજ્યા વગેરે કોકનો વાંક કાઢે, કોકની નિંદા કરે જરીક જેટલીએ, તો તે અતિશય મોટો હોય, મોટો ગાદીપતિ, તો પણ ઘણું દુઃખ થાય છે એને. મોટો સાધુ હોય, મોટો હરિભગત હોય, એ હેરાન થાય હવે, કારણ કે એને નો કરવાનો ધંધો કર્યો. આમ સમજીને સમજો, માણસ કોઈના દોષ જોતો જ નથી. ડાયા માણે નક્કી જ કરી નાખ્યું કે એ માર્ગ જ નકામો, એમાં પડવાનું જ નહીં. અન્નમ ડાયો બુદ્ધિશાળી સમજો, નિંદા કુથલીના માર્ગે કોઈ દી એ એક ક્ષણ પણ ન જાય. ભગવાનનો ભય રાખી સૌની આગળ દીન દાસ થઈને વર્તે છે. આ અતિ ડાયોને હોશિયારને સમજણો પાકો ભગત કહેવાય. દીન દાસ થઈને વર્તે, એક ભક્તનો દાસ થઈને બીજા ભક્તનો જે દ્રોહ કરે છે તે તો સંતોનો અને હરિભક્તોનો ચોર છે. આવું કોણ કહેતું? ગોપાળાનંદ સ્વામી કહેતું. ગોપાળાનંદ સ્વામી આવી વાતો કહેતા હતા અને તેથી તેઓ પરમ સંત તરીકે આખા એ સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા છે. આ ગોપાળાનંદ સ્વામીનું સંશોધન છે અને આ એટલું બધું જોરદાર સંશોધન છે કે એ સંશોધનને કારણે સ્વામી આખા સંપ્રદાયમાં મહાન સંત તરીકે પ્રસિદ્ધ થયા. આવું જ્ઞાન એમાં કેવી રીતે આવ્યું? એટલે આવ્યું કે ભગવાન સ્વામિનારાયણે ગોપાલ સ્વામીને બે દેશના બે આચાર્યના મધ્યસ્થી બનાવ્યા. એવું પદ દઈ દીધું મહારાજે એમને, જાણે કે પોતાના સ્થાને બેહેડ્યા હોય એવું. એ જગ્યાએ જ્યારે સ્વામી આવ્યા ત્યારે સ્વામીએ એક નજર કરી બે દેશ ઉપર, બે આચાર્યો ઉપર, બીજા સાધુ ઉપર, મંડળો ઉપર, આય ત્યાં બધે. ત્યારે સ્વામીને ખ્યાલ આવ્યો, એ ક્યાં મેં દે કરા હું, જે એકને માને છે એ બીજાનો દ્રોહ કરે છે, એ ક્યાં હો રહા હૈ. સ્વામી તો વચમાં હતા, આ દેશમાં નહીં ઓલા દેશમાં નહીં, નરનારાયણમાં નહીં લક્ષ્મીનારાયણમાં નહીં, અયોધ્યા પ્રસાદજીમાં નહીં રઘુવીરજીમાં નહીં, વડતાલ દેશમાં નહીં અમદાવાદ દેશમાં નહીં, ગઢપુર ધામમાં નહીં, વડતાલ ધામમાં નહીં, અમદાવાદ ધામમાં નહીં, એ વચ્ચે હતા. અને આ બધા મેં નામ લીધા, એમાં એકબીજાની એકબીજા નિંદા ટીકા કરતા હતા. આ તો મહારાજ ગયા ત્યાં જ શરૂ થઈ ગયું હતું. અને સ્વામી એમ કહેતા હતા, આ બહુ ખોટું થાય છે, બહુ ખોટું થાય, આવું કરનારો ભગવાનનો ચોર છે. હે હરિભક્તો, હે સંતો, હે આચાર્યો, તમે પોતપોતાના દેશને, પોતપોતાના દેવને, પોતપોતાના મંદિરને, પોતપોતાના સંતોને માનો એની કોઈ ના નથી, પોતપોતાના ગુરુને માનો, પરંતુ ભલા થઈને બીજાનો દ્રોહ ન કરો, બીજાની નિંદા ન કરો, બીજાને ગૌણ ન ગણો, બીજાને હલકા ચિતરવાની મેલી મુરાદ ન રાખો. પ્લીઝ, શ્રીહરિને એ નહીં ગમતું. આવી તટસ્થ વાત, રાગદ્વેષ પરની વાત, શ્રીહરિના સ્થાનની વાત, એ જગ્યાએ બેસીને ભગવાનના ગૂઢ જ્ઞાનની વાત ગોપાળાનંદ સ્વામીએ પોતે હતા ત્યાં સુધી કરી અને એને લઈને એ મહાન સંત કહેવાના અને આખા સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા. આ સમજવા જેવી વાત છે. બાકી તો કેવું થયું છે? આ દેશને માન્યો એને ઓલા દેશને ગૌણ ગણ્યો, ઓલા દેશને માન્યો એણે આ દેશને ગૌણ કર્યો, આ ધામને માન્યું એણે ઓલા ધામને ગૌણ ગણ્યું, ઓલા ધામને માન્યું એણે ઓલા ધામને ગૌણ ગણ્યું, ઓલા દેવને માન્યા એણે ઓલા દેવને ગૌણ ગણ્યા, ઓલા દેવને માન્યા એણે ઓલા દેવને ગૌણ ગણ્યા, ઓલા આચાર્યને માન્યા એણે આ આચાર્યને ગૌણ ગણ્યા, આ આચાર્યને માન્યા એણે ઓલા આચાર્યને ગૌણ ગણ્યા, આ કોઈ સદગુરુ સંતને ગુરુ માન્યા એણે બીજા સદગુરુ સંતને ગૌણ માન્યા, બીજા સદગુરુ સંતને ગુરુ માન્યા ને એની સેવા એકની કરી તો બીજાનો એને દ્રોહ કર્યો, બીજાને ગૌણ માન્યા, એ હરિભગતનો મહિમા બહુ હારો સમજ્યો તો બીજાનો હાવ મહિમા કાઢી નાખ્યો ને એને ગૌણ કરીને દ્રોહ કર્યો, ઓલાને બહુ મહિમાથી પોતે ઉપાડી લીધા તો બીજાને નહીં ગણીને એને ઠેબે ચડાવીને એનો દ્રોહ કર્યો. આ ધંધો બધો ચાલુ જ થઈ ગયો, મહારાજ ગયા એ ભેગો ને હજી ચાલુ જ છે. હવે તો મહારાજે ગયા ને પછી ગોપાલ સ્વામી ગયા. ગોપાલ સ્વામી હતા ત્યાં સુધી હાંકલો કરીને હરખું કરતા હતા, એ આ બધું હું જ પણ હવે કોણ કે, હવે કોઈ એવો તટસ્થ મધ્યસ્થી મહાપુરુષ ક્યાં છે કે જે બધું બેલેન્સ રાખે, બધાને કહી શકે? કોઈ નહીં. અત્યારે કોઈએ એવા નથી. મહારાજ ના નિમેલા ક્યાં કોઈ મધ્યસ્થી છે? ગોપાલ સ્વામી પછી કોઈ મધ્યસ્થી થયા જ નથી. મહારાજ એકને નિમીને ગયા હતા, એ ધામમાં ગયા એટલે બધું મધ્યસ્થી પણ ત્યાં જ સમાપ્ત થઈ ગયું. બે દેશ બે ગાદી આ બધું શરૂ રહ્યું, પણ એક વચ્ચે રહેનાર પુરુષની કોઈ પરંપરા કે મધ્યસ્થી પણ ચાલુ નથી. હવે તો જેને જેમ અનુકૂળ આવે એમ હવ સિદ્ધાંતો હવ વાતો કરે. પોતપોતાનું શ્રેષ્ઠ દેખાડવા, સર્વોપરી દેખાડવા, એ બીજાનું અવશ્ય રાગ દ્વેષમાં સ્વાર્થપણે ગૌણ બતાવે જ રેજ નહીં ને. એવા પ્રવચનો બ્રવચનો બધું બહુ જ થયેલું છે દેશ વિદેશમાં, અને પછી એના હોબાળાય બહુ થયેલા છે, ને પછી માફી માગવાના વંટોળિયાય બહુ થયેલા છે, ને હજી બધું હાલ્યા કરવાનું નાલે છે. સ્વાર્થ કરાવે છે આ બધું. કોણ? બંધન કરાવે છે. બંધન, દેશ બંધન, સ્થાન બંધન, દેવ બંધન, ગુરુ બંધન, આશ્રિત બંધન, ધન બંધન, પદ બંધન, બંધને લોહી પીધું છે. બંધન ન હોય તો આવા દ્રોહ ન થાય. જ્યાં વાત એકનો દાસ થાય અને બીજાનો દ્રોહ કરે, બોલો, એકને માને અને બીજાની કાપે, કમાલ છે. ભગવાનને નવાઈ લાગે. ભગવાન એમ કે છે, ભલા માણે આ બધું મારું છે લ્યા, હે? આખો સંપ્રદાય શ્રીહરિના અંગ છે. અંગ તમે એક પગને દાબો ને બીજા પગને લાકડી ઠપકારો, આવું છે. મેં ઓલી વાત કરી હતી ને, એક ગુરુ ને બે ચેલા પગ વેચી દીધા. ગોપાલ સ્વામી આવી વાતો કહેતા હતા, તેથી તેઓ પરમ સંત તરીકે આખાય સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા. ગોપાલ સ્વામી શ્રીહરિની મરજી જાણતા હતા. શું કીધું? ગોપાલ સ્વામી શ્રીહરિની મરજી જાણતા હતા, અને તેમને સંતોના ઉપર અત્યંત હેત હતો. ગોપાલ સ્વામીને સંતો ઉપર બહુ હેત હતો. પોતે નિષ્કપટ વર્તતા હતા. બોલો સ્વામી, ક્યારેય કોઈ વાતનું કપટ નહોતા ખેલતા. નિષ્કપટ, સ્પષ્ટ વક્તા અને સરળ સ્વભાવ વાળા હતા. જેવું અંદર એવું જ બહાર વર્તન રાખતા હતા. સિંગલ જીવન જીવતા, ડબલ રોલ સ્વામીએ નહીં કર્યા. રાજકારણ નહીં ખેલ્યું. તે ગોપાલ સ્વામી સત્સંગને નિમિત્તે જે જે શુભ સંકલ્પો મનમાં કરતા, તે સર્વ સંકલ્પોને શ્રીહરિ પટ લઈને પૂરા કરી દેતા. સ્વામીએ ચિંતવું નથી કે ધડ લઈને થયું નથી. શ્રીહરિ મન દ્વારા જ ગોપાલ સ્વામી જે જે ચિંતવતા તેને જાણીને તરત જ તે સંકલ્પને પૂર્ણ કરી દેતા. અર્થાત ગોપાલ સ્વામીના મનમાં જેવો સંકલ્પ થાય તેવો તરત જ શ્રીહરિ એમાં રહીને પૂરો કરી દેતા. એટલે જ ગોપાલ સ્વામી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શ્રીહરિએ તેમના દ્વારા પોતાનું અપાર સામર્થ્ય વાપર્યું છે. પારાવાર પરચા પૂર્યા. ગોપાલ સ્વામી પોતે પરમ પ્રેમથી બધા જ સંતોની ઉપર એક રીતથી વર્તતા હતા, એક રીતથી, રાગ દ્વેષ રહીત. સર્વે સંત ગોપાલ સ્વામીનું ઘણું જ ભારે સામર્થ્ય જાણતા હતા. આખા સંપ્રદાયની ખબર હતી કે આ મૂર્તિમાન સામર્થ્ય છે શ્રીહરિનું. સ્વામી પોતે અત્યંત વિચારીને વર્તતા હતા, બહુ વિચારીને. તેઓ સ્વયં રોજ બરોજ સંતોના અને હરિભક્તોના દાસ થઈને નિર્માનીપણે વર્તતા હતા. ગોપાલ સ્વામી સ્વયં સંતો અને હરિભગતના બધાના દાસ થઈને વર્તતા હતા. સ્વામી જેવો અંદરથી અને બહારથી દંભ કરીને દાંભિક વર્તન રાખતા હોય તેવા ત્યાગી અને ગૃહસ્થને, તથા સત્સંગથી જેનો સ્વભાવ વિરુદ્ધ દેખાય એવા ત્યાગી ગૃહીને ઓળખી લેતા, અને એમને ખાનગીમાં બેહાડીને સારી શિખામણના વચન કહેતા કે આ બધું બંધ કરો. અંદરથી બહારથી દંભ કરીને બધું ડોળ કરતા હોય ને એવા ત્યાગીઓને ગ્રસ્તોને, અને જેનો સત્સંગથી કાંઈક સ્વભાવ વિરુદ્ધ દેખાય એવા ત્યાગી ગૃહીને બધાને બેહાડીને સારી શિખામણ આપતા, આચાર્યોને પણ સારી શિખામણ આપતા. ગોપાલ સ્વામી પોતે જે રીતે રહેતા હતા વર્તતા હતા તે રીતે જ બીજા સંતોને શ્રીહરિના વચન પ્રમાણે વર્તાવતા, સર્વોત્તમ પ્રેમે કરીને વર્તાવતા હતા. એમને એમ નહીં, કેમ જે શ્રીહરિની એ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા હતી, એમને આજ્ઞા હતી કે તમે બધાને વર્તાવજો, એટલે સ્વામી બધાને વર્તાવતા. શ્રીહરિએ ધ્વારાજીમાં એકાદશીની ઉત્પત્તિ અને ચોવીસેય એકાદશીના વ્રતની વિધિ વિસ્તારથી કહી. બોલો, લાલવડે બિરાજે છે મહારાજ ધ્વારાજીમાં, જો તો ખરા આજ એકાદશી છે અને એકાદશીની કથા આવી, ચોવીસેય એકાદશી એના બધા વ્રત ફળ બધું. પછી તેનો મહિમા જણાવતા કહ્યું મહારાજે કે અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા અને અમારા ગુરુ રામાનંદ સ્વામીને ભગવાનને પ્રસન્ન કરવાનું ભારે તાન હતું, અને અમારા ગુરુ કહેતા કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉત્સાહથી એકાદશીનું વ્રત કરવું, અને ગુરુ પણ પોતે કરતા અને શિષ્યો પાસે કરાવતા. ભગવાનને રાજી કરવાના અપાર સાધનો છે ભક્તો અપાર, પરંતુ ચોવીસ એકાદશી કરવા જેવું બીજું તેને તુલ્ય કોઈ સાધન નથી. સમજ્યું ને? માટે એકાદશી કરવી હો, કોઈ કરોડો યજ્ઞ કરે, અરે કોઈ નિત્ય નિત્ય કરોડો ગાયોના દાન કરે, અરે કોઈ રોજ એક ભાર કહેતા ચોવીસ મણ હોનાનું દાન આપે, તે બધાના કરતા પણ એકાદશી કરવાથી વધારે પુણ્ય થાય છે, વધારે શ્રીહરિ રાજી થાય છે. હવે આય હોનાનો કટકોય દાન દેવાનો ક્યાં હતો? રોજ ચોવીસ મણ હોનું દાનમાં દે, પણ એક એકાદશી કરે એની તુલ નો આવે ભાઈ. કોટી ગગો કેરા દાન કરે નાવે તો લે તેના. હા, એકાદશી ભાઈ, એટલે અમારા વાલા ભક્તો સંતો ભાભાઓ બધા એકાદશી કરે, કેટલી બધી નકોડી કરે. હા, પછી આપણે જરા કહીએ ત્યારે થોડુંક લે, ખીર જેવું હોય તો ખીર ચીજ હૈ એસી મન ધીર કો ડોલાવે, ઠીક છે? મોટા મોટા તપ્તર કોશરા આદિ ભારે ભારે વ્રતોને કોઈ કોટી કલ્પ કાળ સુધી કરે તો પણ તે એકાદશીના એક વ્રતની બરાબર પણ થતા નથી. એક જ વ્રત તેમ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ કહ્યું છે મહારાજ કે અમારે ગુરુ એવું કહેતા હતા, વાત કરો છો તે. એક જ એકાદશીના વ્રતમાં તીર્થ માત્રની યાત્રાનું ફળ આવી જાય છે, ત્યાં હું રોદા લેવાના. એક એકાદશી કરી નાખવાની, અડસઠ તીર્થ આવી ગયા. પણ આવડી પણ હું આવ્યું પછી આ પણે બહુ કરી, પણ તે એકાદશીનું વ્રત વિધિ સહિત કરે તો લ્યો કાચું કામ જ નહીં. વિધિ સહિત કરે તો જે તેનું ફળ કયું છે તે મળે છે. શ્રી હરિએ એકાદશીના દિવસે સૌ સંતોને ફરાળ કરાવ્યું ભાઈ, લ્યો પાછું એ તો ખરું છે. હા, એમાં કઈ વિધિ લોપાઈ નહીં ગઈ ભાઈ, ફરાળ તો આમાં આવ્યું, એટલે મારે તો કેવું ફરાળ કરાવ્યું. તે જોઈ હરિભક્તો ખૂબ રાજી થયા. એટલે આંબળો, બધા સંતોને ફરાળ કરાવ્યું એ જોઈને હરિભગત બહુ રાજી થયા. તાર કોકે પૂછ્યું પણ હરિભગતને કરાવો, તાર મહારાજ કે ગળા સુધી બધા કરીને આવ્યા છે. અબ ખાલી નહીં હે, કહા કરે, સાધુ નહોતા જેમાં જમાડ્યા. આ પ્રસંગે આધારન સ્વામી એવું લખ્યું કે જેના ઉપર જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી તેની બધી ક્રિયાઓ અલૌકિક દેખાય છે. ભાવ હોય ત્યાં સુધી એનું બધું અલૌકિક દેખાય હો, અને ભાવ જાય ને પછી અલૌકિક હોય ને તોય માઇક દેખાય સાલું. આવું છે, વિચિત્ર છે. અને હવે એક વાત બહુ સરસ આવે છે કે વક્તામાં જેવો યુગ વર્તતો હોય, ગુણ વર્તતો હોય, તેવો શ્રોતામાં ભાવ આવે. ચલો વક્તા પ્રમાણે શ્રોતા બધા થઈ જાય, વક્તા જેવો હોય એવું શ્રોતામાં દૈવત આવે. જે શ્રોતાઓ છે તે તો વક્તાને આધીન હોય જ ભાઈ, અર્થાત વાત કહેનારાને વાત સાંભળનારો આધીન હોય. જેવી વાત કરે એવું ત્યાં હુરાતન ચડે, હારી તો હારું, મોળું તો મોળી. વક્તા જેવું સંભળાવે તેવો ભાવ કે કુભાવ શ્રોતાના અંતરમાં પ્રગટ થાય છે. વાત આમ છે, માટે હંમેશા સારા વક્તા પાસેથી જ્ઞાન વાર્તા સાંભળવી. જેવા તેવા વક્તાને સાંભળવા નહીં. જેને સારામાં સારું ગાતા શીખવું હોય ને, એને સારામાં સારો ગાયક હોય ને એને સાંભળવો. બેસુરો ને બતાલો સાંભળો ને તો તમે સારામાં સારા ગાયક ન થઈ શકો. જેવો અતિ લોભી છે તેવો જ્ઞાની હોવા છતાં પોતાનો દોષ લેતા જ નથી. અર્થાત લોભીને પોતાનું જ્ઞાન કાંઈ કામ લાગતું નથી. હા, એને ધન કામ લાગતું ભલે, લોભીને જ્ઞાન તો કાંઈ કામ ન લાગે, તેથી તેને પોતાનો દોષ સૂચતા નથી. તેમજ જે ત્યાગી થઈને લોભ કરે છે, ત્યાગી થઈને, તે પણ પોતાના દોષને જાણતા નથી, દેખતા નથી. જ્યાં સુધી ભગવાન પ્રગટ હોય ત્યાં સુધી એવું કોઈ જ્ઞાન આવી ન શકે આ સત્સંગમાં. પણ જો પછી પણ ભગવાન જ્યારે અંતર ધ્યાન થાય છે ત્યાર પછી લોભ જ્ઞાન રૂપ થઈને ઘૂસી જાય છે. પછી લોભ જ જ્ઞાન રૂપે થઈ જાય. પછી ઓલાના ભજન જો, પૈસો 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 પૈસો, આ જગત માણસોને વાલો પૈસો 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 જ, પછી પૈસો જ. આમ નજર કરીને જોવો ને તો એક જ તાન દેખાય બધાનું, પૈસો પૈસો પૈસો. અમારા ગુરુ હતા ને ત્યારે હિંડોળા કરાવતા, તો આપણા જે મંદિરો છે ને એમાં હિંડોળા હોય. તમે જૂના મંદિરો જોયા છે, એમાં હિંડોળા હોય લાકડાના બનાવેલા, દર સાલે એને એકવાર કાઢવાના ભંડકીયામાંથી, ખંખેરી લાકડા હરખા જોઈન્ટ કરી હાંધા કે હિંડોળો ઉભો કરવાનો. જૂના જમાનામાં હિંડોળા કરવાના એટલે હું અમારા ગુરુ કરાવતા એમ કરેલા, એ જે લાકડાનો હિંડોળો પાયા બાયા બીજું ચીજું હાંકળો બધું ફિટ કરીને જોઈન્ટ કરી દેવાનો, ભગવાનને બેડી ઝુલાવાનો. એ જ હિંડોળા ઉપર એક દિવસ ચમચીઓ બાંધી દેવાની, એટલે કે ચમચીનો હિંડોળો છે આજ. એક દિવસ બરોબર વાટક્યા બાંધી દેવાના, એટલે આજ વાટક્યા સ્ટીલના વાટક્યાનો હિંડોળો છે. અને એવો આનંદ આવતો, ઓ ભી એક જમાના હતા. પેન્સિલનો હિંડોળો, બધી પેન્સિલો બાંધી દેવાની, પેન પેન્સિલનો હિંડોળો, હવે હિંડોળા કરતા. ખંભા જેવામાં ક્યાંક ગીરના હિંડોળા થતા, બાકી અમારે ગામડે બધું આવું હતું. અમારા ગુરુ કહેતા આજ આપણે શાકભાજીનો હિંડોળો કરો, એટલે મેં કીધું ગુરુ એ થાય કેમ, તો ગરીભગતને કહેશું તું કિલો રીંગણા લાવજે, તું કિલો કારેલા લાવજે. પછી તો કે બધા આવે એટલે આપણે કાંઈક પોરવીને કાંઈક સીધા આખા હિંડોળા રીંગણા કારેલા આમ ગોઠવીને બાંધી દેવાના, એને કહેવાય હા શાકભાજીને હિંડોળા. ક્યાં અદભુત વાત છે. પછી કે આજ તો બધું છે ને આપણા વંડામાં બધું ઘાસ થાય છે ને એને હિંડોળા બનાવવાનું, સમજો, ટાંકો ને પોપૈયાના પાંદડા લીલું ઘાસ ને બોલ્યો ને બધું વ્યવસ્થિત બાંધી દેવાનું. આજ તો ઘાસના હિંડોળા છે પ્લાન્ટના. ઠીક છે, આ વાત તો મેં એટલા માટે કરી કે હિંડોળો તો એ લાકડાનો જે હોય એનો એ ઉપર આ બધું બદલ્યા કરે, સમજ્યા. મારો કહેવાનો અર્થ એ છે, પૈસો 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 જે હોય એનો એ ભાવ અંદર ઉપર બદલ્યા કરે. મંદિર બાંધવું છે, ઉત્સવ કરવો છે, આપણે આમ કરવું છે, આપણે તેમ કરવું છે, આને ચમચીનો હિંડોળો વાટક્યાનો હિંડોળો સમજવો, બાકી માલિકો લાકડું પૈસો 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 એમનું એમ જ, એક જ તાન. બહારથી પ્રવૃત્તિઓ બધી બદલ્યા કરે, આપણે બસ કાઢવી છે આ એ બધું જે તે તમારે જે ગણો એ ગણી લેવાનું બધું, એને વિવિધ હિંડોળા કહેવાય. હું જેનો હિંડોળો કરો એનો, પણ ઓલો તો એમના ઉભો જ હોય. ઓલો ભાવ શું મળશે, કેટલું મળશે, કેટલું વધશે, કેટલું આવશે. એ ગરીબ ભગત મને કે હું મંદિરે ગયો, ભગવાન ના દર્શન કર્યા, પ્રદક્ષિણા ફરવા ગયો, તો એક સ્વામી મારી વાહે પૂજારી હતા, એ આવ્યા, જય સ્વામિનારાયણ. મેં કે જય સ્વામિનારાયણ, કેમ છો, મજા છે? કે તમારી હારું હારામ હારી સેવા મેં ગોતી રાખી છે, તમને ગમે એવી. હું હું છે વળી? કે આપણે ઠાકોરજીને માટે જે પેલી ચાંદીની પાટલીઓ કરવી છે ને, એ સેવા તમને દેવાની છે. રોજ તમારી પાટલી ઉપર ભગવાન થાળ જમે, રોજ. સમજાણું? ઓલે હરિભગત વિચારે છે કે માળું હવે કરવું હું? સ્વામી તો ભાવ વિભોર વાત કરે, તમને સેવા દેવાની છે. આ સેવા મળે નહીં કે ભગવાન તમારી પાટલી ઉપર થાળ જમે? આહા હા હા. મેં વિચાર કર્યો કે આટલા બધા હરિભગતમાં આ સેવા કોને આપું એમ, અને તમે મને ધ્યાનમાં આવ્યા. આમ આંખી વીંછી આખા દેખાણા, તો આ સેવા તમને આપવાની છે. એટલે હરિભગત કે પણ સ્વામી બોલશો જ માં મળે જ નહીં. તો કે પણ મારે બીજી બધી સેવા ઘણી હોય છે અને હું પૂગું એમ નથી. ત્યારે એ સ્વામીએ કીધું, જોવો આ તો મને એમ થયું કે તમને આ લાભ આપું, બાકી આ સેવા કરવા વાળા તો બહુ છે. ત્યારે એટલે હરિભગત ધીમે રહીને કે સ્વામી તો એને જ દઈ દો ને બાપા, હું કામ મને હેરાન કરો છો, એમને જ આપી દો, બહુ છે તારે શું કામ પણ એમ. કાંઈ વાંધો નહીં કે એમને આપી દે હું, જય સ્વામિનારાયણ એમ કહીને વિયાઈ ગયા. પછી ઓલા હરિભગતને એવો સંકલ્પો ન થયો કે અરે રે મને સેવા મળતી ને રહી ગયો. એ હરિભગતને એવો સંકલ્પ થયો કે હા સ્વામીથી બચી ગયો. લ્યો ક્યાં ક્યાંક આવું થાય, સ્વામીથી બચવું ભારે પડી જાય, ઘણા નથી બચી શકતા. હા એક અહીંના બાજુના ગામની વાત છે, મારે એકવાર નામઠામ સાથે બોલાઈ ગયું ને પછી બધું બહારથી થોડુંક તકલીફ આવી હતી કે અમારી વાત કેમ કરી, એટલે નામ બામ નહીં તો એમ નામ કહું. મંદિર સાતું તો સમજ્યા, તો ઓલા સાધુ રોજ જે બધા આવે ને એને પકડે. આમ મંદિર આમ ફરીને કરતા હતા, આમ હતું મંદિર હતું જ હોમનું નામ, તમે શું લખાવશો, તમે શું લખાવશો. એ ગરીબ વખત જાતો હતો, બોલો તમારું શું લખીએ. બોલો એક દી એવો કંટાળો ને, તે એનું નામ બોલી કીધું, લખો આજથી, લખો કેટલા, તો કે લખો આજથી મંદિરે નહીં આવે. આહે જ પડી ગયા છો, આવું થયેલું ભાઈ, સમજ્યા. એક ગામમાં તો અમારા જેવા મહાપુરુષો ગયેલા અને ત્યાં મંદિર બાંધવાનું હતું, તો અમે એક અમારા જેવા મહાપુરુષે ઉભા થઈને વાત કરી, હરિભક્તો આવું ટાણું નહીં મળાય, હે લખાવો બરાબર લખાવો, લાભ લઈ લો. સમજાણું? આ સંતો તમને કેવા આવ્યા છે, સંતોને કોઈ સ્વાર્થ નથી. આવા મહાન સંતો એક એક સાધુ કરોડો રૂપિયા દેતા ન મળે એવા છે. એક જણો ઉભો થઈને કે એકને વેચી દો ને સ્વામી મંદિર થઈ જાય. હવે આવું બોલ્યો, બોલો એટલે કરોડો ની કિંમત મૂકી ને એને સાંભળી આવ્યું, તો પછી આ માથા કટું કામ કરો, એકને દઈ દો ને, ઘણા છે આમાં કરોડ કરોડ ની કિંમત. હા એટલે આવા લોચા લાગે, પૈસો 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 જામ્યો. હા એ વાત આવી, જ્યાં સુધી ભગવાન પ્રગટ હોય ત્યાં સુધી એવું કોઈ જ્ઞાન ન આવી શકે, પણ જ્યારે ભગવાન અંતર ધ્યાન થાય છે ત્યાર પછી લોભ જ્ઞાન રૂપે થઈ જાય છે. બોલો ઓળખાય જ નહીં, જ્ઞાન રૂપ બની ગયો એટલે એને કળી ન શકાય. લોભ પોતે જ્ઞાનનું સ્વરૂપ લઈ લે છે, પણ જ્યાં માયા હોય છે ત્યાં હૃદય શુદ્ધિ રહેતી નથી. શું કીધું? જ્યાં માયા હોય છે ત્યાં હૃદય શુદ્ધિ રહેતી નથી, ત્યાં હૃદય અશુદ્ધ થઈ જાય છે, સ્વાર્થી થઈ જાય છે, અહંકારી થઈ જાય છે, તેથી પરસ્પર સુહૃદ પણ રહેતું નથી, એકબીજામાં હેત નથી રહેતો. એટલે તો ઓલ્યા ઓલ્યાનું કાપે ને ઓલ્યા ઓલ્યાનું કાપે, પછી તો એકબીજાના દોષ જ લે છે. હોય બધા જ સ્વામિનારાયણના, બધા જ હરિભગત હોય, પણ એકબીજાની એકબીજા પછી દોષ લઈને કાપા કાપી કરે છે. જેને માયા ઉપર તાન હોય તેઓ એમ કહે છે કે આમાં જ ભગવાનની પ્રસન્નતા છે. એટલે હવે આનું કરું, માયા ઉપર તાન હોય ને એ આમ કે આમાં જ ભગવાનની પ્રસન્નતા છે ને આમાં જ કલ્યાણ છે, બીજો કોઈ માર્ગ જ નથી. વાલું કરવું, અર્થાત ખૂબ મહિમાની વાત કરી દેવ મંદિર અને ગુરુને અર્થે ધન સંપત્તિની સેવા કરાવી એમાં જ પરમાત્માનો રાજીપો છે એમ તેઓ માને છે. પછી ભગવાનનો મહિમા ગાય, તીર્થનો ગાય, આચાર્યનો, ધર્મકુળનો ગાય, સાધુ સમાજનો ગાય, જેનો મહિમા ગાય એનો. પણ એની પાછળ આશય હોય છે કાંઈક કોકના ખીચામાંથી કઢાવવું, હેતુ એટલો છે. અને એમાં પૂરેપૂરો લાભ બતાવી, કલ્યાણ બતાવીને ખીસું ખાલી કરવાનું. કલ્યાણ પછી એનું જ્યારે થાય ત્યારે, પણ ખીસું ખાલી થઈ જાય, વજન ઓછું થઈ જાય, બસ એટલું કલ્યાણ પાકું. શું કમાલ છે હે, કે ખૂબ રાજીપો છે એમ તેવો માને. આટલી વાત કરી ત્યાં સંધ્યા સમય થઈ ગયો. પછી આરતી ધૂન કર્યા. આ બધી મહારાજની વાતો છે, બધી ધોરાજીની વાતો થઈ. ચૈત્રી સુદ એકાદશીના દિવસે બધા સંતો ચંદન ફૂલહાર લઈને શ્રીહરિનું પૂજન કરવા આવ્યા. ત્યારે ભાઈ રામદાસજી સ્વામી સૌ સંતોમાં મોટા હતા, એમણે પણ સૌ પ્રથમ શ્રીહરિની પૂજા કરી. ધોરાજી લાલ વડે આ પ્રસંગે ગ્રંથકાર ભાઈ રામદાસ સ્વામીના ગુણો વર્ણવતા એવું લખે છે કે ઘણા સુગ્ન અને શાણા રામદાસભાઈ હતા. રાત દિવસ શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરતા, એક પલક વાર પણ ભૂલતા નહીં. શ્રીહરિના ચરિત્ર અને શ્રીહરિનું ધ્યાન એ બેમાં જ પોતે રાત દિવસ મશગુલ રહેતા, ચરિત્રને ધ્યાન. તેમના જીવનનો એવો ઢાળ હતો કે તેઓ કથા અને કીર્તન વિનાનો વ્યર્થ કાળ ક્યારેય ગુમાવતા નહીં. સંતો વ્યર્થ કાળ ક્યારેય ગુમાવવાનો નહીં. પોતે જે રીતે મૂર્તિમાં રહેતા હતા તે રીતે તેમની સાથે રહેનારાને પણ મૂર્તિમાં જોડી રાખતા. શું અદ્ભુત વાત છે. કીર્તન કથા બિન વ્યર્થ હી કાલા કબહુ ન જાવે એસે તે હી નાલા.
કીર્તન કથા બિન વ્યર્થ હી કાલા કબહુ ન જાવે એસે તે હી કાલા.
આપે રહે મૂર્તિ મેં જૈસે,
આપે રહે મૂર્તિ મેં જૈસે,
સંગ રહે તાકુર
ભાઈ રામદાસજી સ્વામીએ શ્રીહરિની પૂજા કરી લીધી. પછી શ્રીહરિએ ઘણા હેતથી એમનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યા. તે સમયે મુક્તાનંદ સ્વામીના હાથમાંથી ચંદનનું પાત્ર મહારાજે લઈ લીધું અને શ્રીહરિએ પોતે અપાર પ્રેમભાવથી રામદાસજી સ્વામીને ચંદન ચર્ચ્યું અને ફૂલના હાર પહેરાવ્યા. ત્યારબાદ સૌ સંતોએ શ્રીહરિ તથા રામદાસજી સ્વામીનું પૂજન કરી દીધું. મહારાજે પૂજન કરી વળ્યું. પછી બધા સાધુએ મહારાજનું અને ભાઈ સ્વામીનું પૂજન કર્યું. પછી શ્રીહરિએ લાલ વડે 84 કરવા વિપ્રોને સીધું અપાયું. આ બધી લાલ વડની લીલા છે. પછી બારસના દિવસે સૌ સંતો ભક્તો સવારમાં પૂજાપાઠ કરી શ્રીહરિ પાસે આવીને બેઠા. સૌના ભાલમાં સુંદર તિલક ચાંદલો શોભી રહ્યો હતો. એ જોઈને શ્રીહરિએ કહ્યું, અહો વાહ, આપણી આ સભા राज हंसना जेवी शोभे। अरे कोई जीव ने अंत समय आ सभा देखाय तो तेना गम्मे एवा प्रारब्ध होय तोय नाश पावे। आवी वात करी जराय खोटी नहीं हो। महाराज के एवी आ सभा छे माटे जेमा अमे वच्चे बैठा होइए तेवी आ सभानु हृदय मां ध्यान करवुं। एवुं ध्यान क्यांय कोई ब्रह्मांड मां नथी। सपार्षद ध्यान कहेवाय ने सभानी वच्चे महाराज बैठा होय संतोनी सभामां एवुं ध्यान करवानुं। अवतारो पण आ सभानुं ध्यान करे छे अने अमे पण आ सभानुं ध्यान करीश महाराज के तथा बधा मुक्तो पण आवी सभानुं ध्यान करे छे। આવી આ દિવ્ય સભા છે। ઉપલી નજરથી તો મનુષ્યની રીત દેખાય છે પણ આ સભામાં કોઈ મનુષ્ય નથી। આ સભામાં કોઈ મનુષ્ય નથી। આ વાત અમે ઘણા હેતથી કહીએ છીએ કારણ કે કયા વિના કોઈને ક્યારેય ખબર પડે નહીં। સબ હે મુક્ત અનાદિ યહી સ્વભાવ અબ ભૂલ ગયે તે ભૂલી ગયા છે એટલું જ છે બાકી કોઈ મનુષ્ય નથી બધા જ મુક્ત છે આવું માને અને હેત થાય બહુ હેત થાય।
દેખત મનુષ્ય કી રીત કિંતુ નહીં હે યહ મનુષ્ય કોવું કહત હે હમ કર પ્રીત કહે બિન જાનન પરત કબ हम रखत जीवा दबाई देखात है तैसे कहत नहीं जितनो सबको मनाई तितनी बात करत हम।
शू कही दीदो हम जो तो खरा महाराज के आ महिमा कहवामा अमे अमारी जीभने जाली राखी छे दबावी राखी छे तेथी जेवु देखाय छे एवु तो कहता नथी અને જેટલું હવને મનાય એટલી જ વાત કરીએ છીએ બાકી તો આ સભાનો મહિમા અપરંપાર છે। સત્સંગની વાત તો અપાર છે અમે તેમાંથી તલભાર વાત જ કરીએ છીએ। જે વિમુખ જીવ છે તેને તો આ તલ જેટલી વાત પણ મેરુના સમાન દેખાય છે પચતી નથી। જે ઉદ્ધવજીના જેવા પાકા ભગત હોય છે તેઓ તો સત્સંગ સંબંધી જે જે કોઈ પણ વાત હોય એ વાત દિવ્ય હોય કે પ્રાકૃત હોય તે બધી વાતને દિવ્ય જ માને છે। બોલો દિવ્ય જ માને છે। જે મનુષ્યને ભગવાનનો સંબંધ થયો હોય ભલે તે ચંડાળ પર્યંત નિમ્ન હોય તો પણ શાસ્ત્રો તો તે ભગવત સંબંધને પામેલા ચાંડાળ જેવાને પણ દિવ્ય આત્મા જ કહે છે। આ અંગે એક તલ ભાર પણ સંદેહ નથી। લો મહારાજ બોલ્યા ધોરાજી બસ ધોરાજીથી શ્રી હરિ હવે રજા લે છે અને વડાળ ગામ પધારે છે। ત્યાં થઈને જુનાગઢ નજીક પધાર્યા। જુનાગઢના નવાબ હેમદ ખાને પોતાના દિવાન રણછોડ નાગરને સવારી સહિત સ્વાગત માટે હામે મોકલ્યા। તેને શ્રીહરિનું પૂજન કર્યું। શ્રીહરિ હાથી પર બેઠા ને સંતો રથ મ્યાના સુખપાલ વગેરેમાં બેઠા સવારી જુનાગઢ તરફ ચાલતી થઈ। મારા ભાઈ એ વખતે આ સવારીના પ્રસંગે આધારાનંદ સ્વામીએ એવું નોંધ્યું કે આપણા સત્સંગમાં જે સંતોને હરિભક્તો કહેવાય છે તે બધા ધર્મકુળ કહેવાય છે નહીં કે ધર્મ ભક્તિના દીકરાઓને એનો વંશ વારસ જ ધર્મકુળ કહેવાય। સ્વામીએ લખ્યું સત્સંગ મે સંત હરિજન જીતના ધર્મકુલ કહાવત હે તીતના બધા ધર્મકુળ કહેવાય છે। નિયમ ધર્મ જિનકે જીસ રીતા શિક્ષાપત્રી મેં કહે તીસ રીતા જેના જે ધર્મ નિયમો હોવા જોઈએ તે બધા મહારાજે દયા કરીને શિક્ષાપત્રીમાં લખ્યા છે। જે સંતો તથા હરિભક્તો શિક્ષાપત્રીની રીતે ધર્મ નિયમમાં રહે છે તેઓ દિન પ્રતિદિન શોભે છે અને તેનાથી જ ધર્મકુળ પણ અધિક શોભે છે। ધામધૂમ પૂર્વક હાથી ઉપર બેસી શ્રીહરિ જુનાગઢ શહેરમાં ફર્યા। તે વખતે સંતો જાન મૃદંગ વગાડીને ઉત્સવના પદ ગાતા હતા। બજારમાં અનેક સ્ત્રી પુરુષો ઉભા હતા પરંતુ તેઓ શ્રીહરિ સિવાય કોઈને દેખતા નહોતા। જુનાગઢમાં દરબાર દાદાભાઈના બાગમાં તંબુમાં ઉતારા કર્યા। જીણાભાઈના ભાઈ હતા મોટા દાદાભાઈ એના બાગમાં ઉતર્યા જ્યાં હાલ મંદિર છે ત્યાં જીણાભાઈ વગેરે 100 ભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું। તે પ્રસંગે જીણાભાઈ અને 100 ભક્તોના સદગુણો વર્ણવતા ગ્રંથકાર કહે છે સુનિયેજી પહેલી વાત એ આવી
કેવા હતા એ બધા? તો દાદાભાઈ અને ઝીણાભાઈ બેયમાં જે ડિફરન્સ હતો ને એ બતાવ્યો કે દાદાભાઈ જગતના વ્યવહારમાં અપાર ખર્ચ કરતા, બહુ રૂપિયા વાપરતા, નાતમાં જાતમાં મોટા થવા, અને સત્સંગ માટે તો ક્યારેક જ ખર્ચ કરતા. ઝીણાભાઈ તો કે ઝીણાભાઈને જગતના વ્યવહારમાં ખર્ચ કરવામાં ક્યારેય ઉત્સાહ થતો નહીં, ઉલટાનું મર્યા જેવું લાગતું, અને દાદાભાઈને સારું લાગતું, આમને ગમતું જ નહીં. ઝીણાભાઈ તો શ્રીહરી સંતો અને હરિભક્તોને માટે ખર્ચ કરવાનું થાય તેમાં ક્યારેય પાછી પાની રાખતા નહીં, જ્યાં એક રૂપિયો ખર્ચવાનો હોય ને ત્યાં 10 કે 20 રૂપિયા ખર્ચી નાખતા ભગવાન સંતો ભક્તો માટે. પણ લોક માટે, નાચ માટે, હગા માટે, ગામ માટે, મોટાઈ માટે એને ક્યારેય પૈસો વાપરવો ગમતો જ નહીં, કરવું પડતું એટલું કરે પણ ઉત્સાહ નહીં. જેટલું સત્સંગને માટે ઉપયોગી થાય તેટલું તેઓ પોતાનું ધન્યભાગ સમજતા. જેવી શ્રીહરિની મૂર્તિ દેખી હોય તેવી ને તેવી મૂર્તિની સ્મૃતિ તેમને રાત દિવસ રહેતી, એક પળવાર પણ ભૂલતા નહીં. સોરઠી સિંહ ભાઈ, આજ આપણી પાસે એવા બહુ ભક્તો છે કે જેને ભગવાનને માટે જ આખું પોતાનું બધું જ વાપરી નાખવાની ઈચ્છા રહ્યા જ કરે. ક્યાં વાત, સોરઠમાં ઝીણાભાઈના જેવા જ પર્વતભાઈ હતા, રાજાભાઈ હતા, ભીમભાઈ હતા, જેઠા મેર પણ એવા, ગોરધનભાઈ શેઠ એવા, હિરાટ ઠક્કર એ બધા પણ શ્રીહરિમાં અવિચળ પ્રેમ વાળા મહાભગત હતા. ભગવાનને સંતો ભક્તો માટે જ પોતાનું બધું આખું જીવનારા, ધન વગેરે બધું ભગવાનને અર્થે વાપરનારા આવા બધા, તેઓ બધા સત્સંગને મુખ્ય રાખીને સંસારનું કામ કરતા. ઘણા સંસારને મુખ્ય રાખીને સત્સંગનું કામ કરતા હોય, આ તો સત્સંગને મુખ્ય રાખીને સંસારનું કામ કરતા. કામકાજ કરતા હોય ત્યારે પણ સ્વામિનારાયણ નામને કોઈ ક્રિયામાં ભૂલતા નહીં. લે હું વાત છે, સ્વામિનારાયણ નામને કોઈ ક્રિયામાં ભૂલતા નહીં. તે ઘર સંસારમાં પણ મહેમાન થઈને રહેતા, વાહ, ઘરમાં મહેમાન થઈને રહેતા, અને કદાચ કોઈનો વિયોગ થાય તો પણ તેને તેઓ ગણકારતા નહીં. કોઈ મરી જાય તો ગયું, કાંઈ સંભાળતા ગણકારતા નહીં. શ્રી હરિનો અને સત્સંગનો સંબંધ રાખતા, તમામ દૈહિક સંબંધો તેમણે દૂર કર્યા હતા. તેઓ બધા ગ્રસ્થાશ્રમી હતા, ગ્રસ્થાશ્રમી છતાં યોગી થઈને રહેતા. બોલો, ગ્રસ્ત હતા છતાં યોગી થઈને રહેતા, ધ્યાન અને ધારણા વગેરેના કોઈ નહોતા, બધાને ધ્યાન ધારણા થતી. બાય ભાઈ બધા જ હરિભક્તો મૂર્તિમાં રહીને જ બધું જ ઘરનું કામકાજ કરતા. સોરઠી બધા જેવા તેવા નહીં. જ્યારે બધા ભક્તો ભેળા થાય ત્યારે એકબીજાના સત્સંગને વધુ કે ઓછો દેખી શકાય છે. લ્યો સાંભળો, આમથી ન ખબર પડે, સમય ઉત્સવ શિબિર હોય ને બધા ભેગા થયા, નડકે પડકે બધાના ઉતારા હોય ત્યારે એકબીજાનું શ્રેષ્ઠ વર્તન ઉડીને આંખે વળગે છે, પોતાની નિમ્નતા અને કનિષ્ઠતા પણ તરત પકડાઈ જાય છે કે હું આવો નથી હજી. આહા, આમ જોત ખરા, એનો ભાવ, એનો પ્રેમ, એની ભક્તિ, એની સેવા, એનું ભજન. આ વાત છે, ભેળા થાય તો જ તારતમ્ય જણાય આવે, અધિક ન્યૂન ચોખ્ખું ઉગાડું દેખાય. એકલા એકલા શું ખબર પડે, જ્યારે બધા ભક્તો ભેળા થાય ત્યારે એકબીજાના સત્સંગને વધુ છે કે ઓછો છે તે દેખી શકાય. પછી જેનો સત્સંગ ન્યૂન હોય તે અધિક સત્સંગવાળાના સંગે રહે, એમનો સમાગમ કરે, એમની પાસેથી કંઈક શીખે, તેથી તેમને પણ સત્સંગનો રંગ ચડે છે. ભેળા થયા વિના પોતાની ન્યૂનતા દેખાય નહીં. એટલે જ મારા સમય ઉત્સવ વગેરે કરાવતા, બધાને ભેળા કરતા, એમાં બહુ ફાયદો થતો. એક વખત શ્રીહરિ સંતો ભક્તો સાથે જૂનાગઢમાં દામોદર કુંડમાં નાહ્યા, પછી દામોદર ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ ગિરનારની તળેટીમાં સભા કરીને બેઠા. તે પ્રસંગે મૂળજી બ્રહ્મચારીને ઉદ્દેશીને શ્રીહરિએ ધૌમ્ય ઋષિના શિષ્ય ગુરુભક્ત આરુણીનું આખ્યાન કહ્યું, અને ઉપમન્યુનું પણ આખ્યાન કહ્યું, અને તેની ગુરુભક્તિને અતિ ભગવાન સ્વામિનારાયણે બિરદાવી. આનો ગ્રંથ મુક્તાનંદ સ્વામીએ લખ્યો સત્સંગ શિરોમણી. આજે બધી વાતો થઈ ગિરનારની તળેટીમાં, એનો આખો ગ્રંથ બનાવ્યો મુક્તાનંદ સ્વામીએ, સત્સંગ શિરોમણી આનો ગ્રંથ. આમાં ગુરુ મહિમા બહુ ગાયો છે. દિન દિન પ્રતિ જે શિષ્ય હોય તે ગુરુનો વધારે ને વધારે ગુણ લેતો રહે,
આ આરુણી ઉપમન એવા હતા, ગુણ લેતા જ રહ્યા. તેનો આવો વિશુદ્ધ સ્નેહ દેખીને ગુરુએ તેને બ્રહ્મ વિદ્યા ભણાવીને બ્રહ્મરૂપ કરી દીધા. જે હરિભક્ત આરુણીની જેમ શ્રદ્ધા રાખીને નિર્માનીપણે સત્સંગ કરતો રહે છે, તે સત્સંગમાં આગળ વધતો રહે છે, અને જે સત્સંગ કરતા માન ન મળે ત્યારે મનમાં મુજાઈ જાય છે, તે સત્સંગ કરતા કરતા પણ ઘટી જાય છે. વળી વેદ ઋષિનું આખ્યાન વિસ્તારથી કહ્યું. તેમની ગુરુ ભક્તિને બિરદાવતા શ્રીહરિ એવું કહ્યું કે ગુરુએ નિર્દય થઈને આ વેદ ઋષિ પાસે બહુ સેવા કરાવી, કોઈ રીતે તાવવામાં પાછો પગ રાખ્યો નહીં. એવો તાવ્યો વેદ ઋષિને, તો પણ વેદ ઋષિએ ગુરુનો બિલકુલ અવગુણ લીધો નહીં અને તેમને દેવ જાણીને બધી એમની સેવા કરી. ગુરુની સેવા કરીને વેદ ઋષિ ભ્રમરૂપ થઈ ગયા. સેવા કરવાનું એવું મહાત્મ્ય રહ્યું છે. માટે જે જે હરિભક્ત વેદ ઋષિની જેમ જ સેવા કરે છે તે બ્રહ્મરૂપ થઈ જાય છે. ગુરુનો કે સંતનો જે હરિભક્ત દોષ જુએ છે, અભાવ લે છે, તે સત્સંગ કરતા કરતા પણ ઘટી જાય છે. ગુરુને અને સંતને જેવા ભાવથી જુએ છે તેવા હરિભગતમાં ગુણ આવે છે, એવા જ ગુણ આવે ભાવ પ્રમાણે. ગુરુને અને સંતને દેવ સમાન જાણીને જે તેમને સેવે છે તે પરમ સુજાણ સુગ્ન હરિભક્ત સત્સંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિને પામતો જાય. જેના જીવનમાં પરિવારે સહિત ધર્મ અને ભક્તિ આવીને નિવાસ કરે છે તેમાં કોઈ વાલ લાગતી નથી. જોયું તમે, ગુરુને અને સંતને દેવ સમાન ગણે તેમાં ધર્મ ભક્તિ આવી જ જાય છે, કાંઈ વાલ લાગતી નથી. જે ગુરુના અને સંતના દોષોને જોતો નથી તે ભગવાન પુરુષોત્તમને રહેવાના નિવાસ સ્થાન રૂપ બની જાય છે, અર્થાત તે અક્ષરધામ બની જાય છે. દોષોને જ જોતો તે. જે શુભ વિચાર રાખીને સત્સંગ કરે છે તે હરિભક્ત રોજ બરોજ અધિક 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 વધતો જ જાય છે. જો આ રીતે ગુરુ અને સંતને જે બ્રહ્મરૂપ જાણીને સેવે છે તે ભગવાનના ધામને પામે છે અને સેવા કર્યા વિના ધામની પ્રાપ્તિ થતી નથી. આવી બધી વાતો ગિરનારની તળેટીમાં મહારાજ મુકુંદાનંદ બ્રહ્મચારીને ઉદ્દેશીને કરે છે. ત્યારબાદ શ્રીએ કુશિક રાજાનું આખ્યાન કીધું, અદભુત. પછી ચવન ઋષિનું આખ્યાન કીધું અને પછી નારદ મુનિના આખ્યાનની ખૂબ વિસ્તારથી વાર્તા કરી. પછી દામોદર કુંડથી જૂનાગઢ શહેરમાં પધાર્યા. આ રીતે શ્રીહરિ જૂનાગઢમાં 7 દિવસ રહ્યા હતા. અદભુત આનંદ આપ્યો હતો. પછી શ્રીહરિ ચૈત્રવદી 4 જૂનાગઢથી નીકળ્યા અને વડાળ ગામમાં આવ્યા. ત્યાં ખૂબ આનંદ આપીને ભેસાણમાં પધાર્યા. ભેસાણમાં બધાને રાજી કરી ગોરવિયાળી આવ્યા. ગોરવિયાળીમાં બધાને દર્શન દીધા અને પછી મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરથી ભગવાન નિંગાળા પધાર્યા, ત્યાંથી જિંજાવદર ગયા, ત્યાંથી કારિયાણીએ પધાર્યા અને ત્યાંથી મહારાજ અહીં કુંડળ પધાર્યા. કુંડળથી મહારાજ ભીમનાથ ગયા, ભીમનાથથી પરવડી અને પરવડીથી જિંજર ગયા અને જિંજરથી ખરડ ગામ ગયા અને ખરડ સુધી હરિભક્તોને વળાવીને મહારાજ ત્યાંથી પાછા વળ્યા. હવે ઠેઠ ફરેણીમાં જૂનાગઢમાં આ બધો ઉત્સવ કર્યો ત્યાં બધા હરિભગત હારે જ છે, ધોરાજીમાં બધી હારે જ છે. એ બધા હરિભગતને ઠેઠ ખરડ સુધી વળાવવા ગયા. કારણ જાણો છો? તે વખતે અહીં દેશકાળ બહુ એવો હતો, ઝઘડા થાય એવું હતું, હરિભગતને કોઈ હેરાન કરે એવું હતું, એટલે મહારાજને બધા દરબારો ઠેઠ અને ત્યાં સુધી વળાવવા ગયા. પહેલાં બધા નાટક કરાવેલા ને મહારાજે સભામાં, સાધુ અસાધુ હાસુ ખોટું ઓળખાવવા માટે વેશ કઢાવેલા અમુક અમુકના, એને લઈને બધી બહુ ડખાણ ડામણ થયેલી. જેના વેશ કાઢ્યા એ બધા પ્રગટ ગાદીપતિઓ હતા. પછી એના શિષ્યો બધા ખીજાય કે ન ખીજાય, એટલે પછી મહારાજ આય સુધી વળાવવા આવ્યા છે કે હવે વયા જાઓ તમે તમારે. પછી મહારાજ પાછા વળ્યા. પાછા વળીને મહારાજ કુંડળ પધાર્યા અને મુકુંદાનંદ વર્ણી પાછળ રહી ગયા ભાઈ. અને મહારાજે કુંડળમાં આવી અને પોતે પોતાને હાથે રસોઈ બનાવી. બ્રહ્મચારી હતા નહીં ત્યારે શું કરે. રાયમાં એ કીધું છે અમે તો ના ચાલે, અમે તો અમારા હાથનું જ ખાઈએ. તો સારું. શ્રીહરિ કુંડળમાં દરબારો સાથે પછી ઉતાવળી નદીમાં સ્નાન કરવા પધાર્યા. પછી દરબારોના 2 વિભાગ કર્યા. અને હામ હામે જળ ઉછાળી ઉતાવળીમાં ખૂબ સ્નાન કર્યું અને કાંઠે ઢોલી ઢોલ વગાડે અને ઉતાવળીમાં મહારાજ નાય અને હામ હામે પાણી ઉડાડે આવી બધી બહુ લીલા કરી. પછી શ્રી હરિએ દરબારોને કહ્યું, હે સાંભળો, અમે જ્યારે તમારી સાથે એકલા હોઈએ ત્યારે તમને ગમે એવો હાસ્ય વિનોદ કરીએ છીએ, ખરું કે નહીં? તો કે હા હા હા. ત્યારે દરબારો કહે, હે મહારાજ, આપ તો ભગવાન છો, જે આપમાં દોષ કલ્પે તેને અમે પશુ સમાન ગણીએ છીએ. બીજો બોલો, સંતો આની વાત કરે છે કે મહારાજે કુંડળમાં દરબારોને સ્નાન ઉત્સવ કરાવ્યો, ઘોડા ખેલવાયા, બહુ પછી આમ પીરસીને જમાડ્યા અને પછી કથા વાર્તા કરી. પછી પૂછ્યું, આ ચાર વાનું કર્યું એમાં તમને કયું ગમ્યું? એમ તો કે ઘોડા ખેલવવા ને સ્નાનોત્સવ કરવો ને પંક્તિ પડે ને હરે હરે થાય ને આ ત્રણમાં તો બહુ મજા આવી. એટલે ચોથું કથા વાર્તા, તો કે એમાં ભણું ગોલકીની ઊંઘ આવે છે. આ તો ભગવાનનું આપેલું સુખ કહેવાય બાપા, મળે નહીં મળે. ઓમાં બહુ મજા આવે, ઘોડા ખેલવવાના, સ્નાન ઉત્સવ કરવાના, હોય ને બધું, બધા પ્રકારના અંગ હોય. મને તો એ આનંદ થાય છે કે તમને બધાને આ કથામાં શું આવો રસ આવે છે, એમ ગઝબ નો બધા આનંદ લૂંટો છો, મટકો માર્યા વગેરે પગે લાગે, શ્રોતાઓને પગે લાગે, આવા શ્રોતા ન મળે. આ ખરા અર્થમાં શ્રોતા છે, આ છોતા નહીં હો, જેમાંથી રસ નીકળી ગયો એ છોતા કહેવાય. આ તો રસ તરબતર થઈને કથા સાંભળે છે, માટે શ્રોતા, ભગવાનની તરફથી શ્રોતા અને સંસાર તરફથી છોતા. બધો રસ હું છે ને તમને આ મોકલ્યા, ચીસોડામાં પીલાઈને આવ્યા છો બાપા. હે મહારાજ, દરબારો કે છે, આપ તો ભગવાન છો, ભગવાન જે આપમાં દોષ કલ્પે ભણું તે તો પશુ જેવો કહેવાય. અમે કલ્પતા છું, અમે તો અમે ભણું તમારો દોષ, અમે ગોલકુનો દોષ લે એ તો ગધેડો કહેવાય કે છે. મહારાજને એમ થયું, ખરી વાતો કરે છે લાવડા. પછી મહારાજ બોલ્યા, શ્રીહરિ કહે, નીચે હમારા અડગ કરી તું કરે અબ વારા, તો હું યહ લોક હે એસી રીતા, પલક મેં મતી હોય વિપરીતા. દરબારો, હા, અત્યારે તમે અમારો ભગવાનપણાનો નીચે અડગ કરીને રાખ્યો છે, સારી વાત છે, પણ આ લોક જ એવો છે, આ લોકની રીત જ એવી છે કે એક પળવારમાં જ માણસની મતી વિપરીત થઈ જાય છે, ફરી જાય છે, માટે બહુ અભિમાન કરવું નહીં. પછી મહારાજ બોલ્યા કે દરબારો, હા સાચું કહી દો, કયો ને દરબારો, તમારો નિશ્ચય તો અમે જ રખાવીએ છીએ. હા છોકું કહી દીધું, હે કે તમારા નીચે રખાવત હમહી, અમે જ તમારો નીચે રખાવીએ છીએ, તાકી માલમ નહીં તું હિ, બસ કહી દીધું કે તેની તમને ખબર પણ નથી અને અભિમાન કરો છો કે પશુ જેવા હોય એ તમારો અભાવ ગુણલે, અમે તો તમારો નિશ્ચય કર્યો છે. દરબારો, તમારો નિશ્ચય આવો ને આવો કાયમ રહે એવો વિચાર અમે રાત દિવસ કરતા રહીએ છીએ, તઈ માંડમાંડ મેળ પડે છે. આવું છે, વારે વારે મહારાજને દરબારોને કાંઈક ને કાંઈક પરચો બતાવવો પડતો. હા, બે ત્રણ દીજો કાંઈક પરચો ન બતાવે ને તો એમને એવું થવા માંડતું હતું, આમાં ના પણ ફેર હું, એ ઘરાણા વસ્ત્ર પહેરે ને આપણે પહેરીને એ ઘોડા ખેલવા ને આપણે ઘોડા ખેલવી, એમાં હું આપણે બધા અરકા નહીં. ત્યાં મહારાજ કાંઈક પરચો બતાવતા કે ભણું ઘણો ફેર છો. જય પ્રભુ. સમજે, એકવાર કારિયાણીમાં હતા ને આમ ફેર ઓછો થઈ ગયેલો, એટલે મહારાજને એમ થયું કે ફેર પાડવો પડશે. ઓલકર એક કૂવો છે લાખાણી રસ્તે, મહારાજ ગાલો બધા નાવા જવા, હા ગાલો, એને નાવાનું બહુ ગમે, ધુબકા મારી, ઉપરથી ધુબકા મારી નાવાનું હતું. પછી મહારાજ કે આપણે છે ને સાફો માથે બાંધીને ઉપરથી ધુબકો મારવાનો ને સાફો પલળવા નહીં દેવાનો. ચાલો કોણ તૈયાર થાય? તો ગાલો સુરા બાપુ હવની મારે મોટો સાફો બાંધીને ભફાંગ લઈને પીડ્યા ગયા તળીએ, સાફો પલળી ગયો. હા, પછી સાફો લઈને આવ્યા, મરી ગયેલો કાગડો નીતરતો હોય એમણે એમણે મૂક્યો. હા, બધા દરબારો કે હેઠું જો, હેઠું જો, હેઠું જઈને બેઠા. પછી અલૈયા બાપુ પડ્યા, એનો પડી ગયો, તો સુરા બાપુએ ઊંચું જોયું, આવો હવે તમે હેઠું જો, તમારો વારો આવ્યો. એક પછી એક પડ્યા, બધાને સાફા પડી ગયા. પછી બધા ઊભા થઈને આવ્યા, મહારાજ તમે પડો, તમે પડો, તમે પડો. મહારાજ કે હાલો અમે પડી ત્રણ છોકલાડી પાક બાંધી મહારાજ પીડ્યા કેળ હમણાં પાણી જઈને ઉભા રહ્યા એમના. પછી દરબારે કીધું કા ભણો તમે તો ભગવાન છો. ત્યારે મહારાજ કે તો મને પાડ્યો હું કામ, હે કૂવામાં નાખ્યો હું કામ, કૂવામાં નાખ્યા પછી ભગવાન, તો કે ભણો તમે તો ભગવાન છો. એટલે આવું ભગવાનને ક્યારેક ક્યારેક એ લોકોને નીચે રખાવવા માટે કરવું પડતું. એમનામ એવું બધું કરી કરી નીચે રખાવીને એમણે રહ્યા ત્યાં પછી આ બધું હાંક્યું. હવે કોણ પરચા દે ને કોણ હાંકે મારા ભાઈ, ભજન કરો. ભગવાનપણાનો નીચે થવો તે સૌથી કઠણ વાત છે. ભગવાનનું ભજન અપાર દઈ તો એ કર્યું છે, પણ એમાં ભગવાનપણાના નીચે વાળા બે જ લખાણા, પ્રહલાદ ને બલિ, એ બે સમાન અન્ય કોઈ ભગત થયો નથી. ભગવાને તેનું રાજ્ય બળજબરીથી લઈ લીધું, છતાં તેને ભગવાનનો દોષ લીધો નહીં. ધન્ય બલિ ધન્ય, જેમ ભગવાને રાખ્યા તેમ રહ્યા. પ્રહલાદને જ્યારે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થયો ત્યારે તેને પોતાના શરીર શુદ્ધાનો લોભ છોડી દીધો. એ જેનું વર્તન પ્રહલાદ અને બલિના જેવું હોય તેને અમે પાકો હરિભગત માનીએ છીએ. આવી બધી વાતો કરી કુંડળમાં દરબારોને, પછી ઉતાવળીમાંથી સ્નાન કરી અને બારા નીકળ્યા. બાદ કુંડળ ગામમાં આવ્યા અને મામૈયા પટગરેને ઘેરે ઉતારો કર્યો. પછી શ્રીહરિ કુંડળથી કારિયાણી ગયા, કારિયાણીમાં આનંદ કરાવીને ઝિંઝાવદર ગયા, ત્યાંથી વાલો હરવાઈ ગયા અને પછી હમઢિયાળા નંબર 1 એમાં પધાર્યા. પછી ઢીકવાળી પધાર્યા, પછી સારંગપુર આવ્યા અને ત્યાંથી વાલો બોટાદ ગયા. બોટાદમાં બધાને રાજી કરીને પ્રભુ નાગડકા પધાર્યા. શ્રીહરિ નાગડકામાં સુરા ખાચરના ઘરે ઉતર્યા. નાગડકામાં રાત્રે 2 ઘડી બાકી હતી ત્યારે હરિભક્તોને ઘેર બેનો વલોણું કરતા હતા વહેલા નાગડકામાં, અને વલોણું કરતા કરતા ઘંટી ફેરવતા હતા. દરણું કોઈ વલોણું કરતા, કોઈ ઘંટી ફેરવતા હતા, અને વલોણું કરતા કરતા અને દરણું કરતા કરતા એટલે કે ઘંટી ફેરવતા ફેરવતા મૂર્તિમાં મન રાખી શ્રીહરિના કીર્તન ગાતા હતા બહેનો. મહારાજે આ વાત જાણી બહુ રાજી થયા. આ પ્રસંગે ગ્રંથકાર સ્મૃતિ સાથે સેવા કરનાર બહેનોની સ્થિતિ વર્ણવતા કે અદ્ભુત આવે છે. સેવા કરતા કરતા કીર્તન ગાવા, ભગવાનની સ્મૃતિ રાખવી, એના જેવી કોઈ શ્રેષ્ઠ વાત જ નથી. આ શરૂ રહેવું જોઈએ. કીર્તન ભક્તિ ભજન ધૂન ચેષ્ટા આજ મારે ઓરડે વંદુ સહજાનંદ શરૂ જ રહેવું જોઈએ, બંધ થવું ન જોઈએ. ખડ કાઢતા કાઢતા, કાંઈ કામ કરતા કરતા, આ બહુ ભગવાનને વાલી ભક્તિ છે. સ્વામી કહે છે કે જે હરિભગત બહેનો અનાજ દળવાની ઘંટી તાણતા તાણતા કીર્તન બોલતી હતી, ત્યાં માનો ધામની મૂર્તિ એમની સામે ઘંટી તાણતી હોય એવા એમને દર્શન થતા. શ્રીજી મહારાજ કે તમે કામકાજમાં જો મારા કીર્તન ગાઓ ને મારી સ્મૃતિ રાખો તો હું તમારે ભેળો તમને કામ કરતો દેખાવ. આવું કરો તો આવું થાય. હરિભક્ત બહેનો જ્યારે રસોઈ બનાવતી તે વેળા એ કીર્તન બોલતી હતી, ત્યારે માનો ધામની મૂર્તિ ત્યાં આવીને સાથે રસોઈ બનાવવા લાગી જતી હતી. ધામનું સ્વરૂપ આજ જોયું સાક્ષાત, એની જેવી વાત છે. જ્યારે હરિભક્ત બહેનો ગાય ભેંસોનું દૂજાણું દોતા હતા, ભેંસો દોતી હોય, ગાયો દોતી હોય અને કીર્તન ગાતી હોય, ત્યારે ત્યાં ધામની મૂર્તિ સામે આવીને પરમ આનંદપૂર્વક મરક મરક હસતી હોય તેવા એ બહેનોને દર્શન થતા હતા. શું વાત છે. હરિભક્ત બહેનો જ્યારે ખાંડણિયામાં અનાજને ધોકાવતી હતી એટલે કે ખાંડતી હતી અને હૂંપડાથી અનાજને સાફ કરતા હતા બહેનો, અને એમ કામ કરતા કરતા જ્યારે બહેનો કીર્તન ગાતા હતા ત્યારે ધામની મૂર્તિ પાસે દેખાતી હતી. આમ ઠેક ઠેકાણે શ્રીહરિ દર્શન પોતાના આપતા હતા. આ સમયમાં જેટલા નિર્વશયી ભાવી હરિભક્તો હતા તે બધા ધામના મુક્ત હતા. તેમને ધામની મૂર્તિ વારંવાર દેખાતી હતી. હરિભક્તો મનમાં મૂર્તિનું જેવું અને જે રીતે ચિંતન કરતા હતા તેવી અને તે રીતે મૂર્તિ એમને અખંડ દેખાતી હતી. જે પ્રકારે મૂર્તિને ધારે તેવા દર્શન તે વખતે શ્રીહરિ એમને આપતા હતા, આવી આ અલૌકિકતા હતી. પછી શ્રીહરિ નાગડકાથી નીકળી બોટાદ પધાર્યા. બોટાદના ભક્તોને દર્શન દઈને વાલો ગઢપુર પધાર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ સંતો શ્રીહરિના દર્શન કરવા સામે આવ્યા ત્યારે શ્રીહરિ ઘોડેથી નીચે ઉતરી ગયા અને મુક્તાનંદ સ્વામી શ્રીહરિને પગે લાગવા ગયા. ગયા તે પહેલા તો શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને પગે લાગી લીધો. આવું કર્યું ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ મને અંતરમાં દુઃખ થાય છે, બાપા લોકો મને માની કે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, સ્વામી હું જેમાં માનને દેખું એને ક્યારેય પગે લાગુ નહીં, આ તમને કીધું. સ્વામી સાધુ સંતો થકી જ હું સાધુ થયો છું, સાધુ સંતો થકી જ હું સાધુ થયો છું અને સાધુની સેવાથી તો હું મોટો થયો છું, સાધુની સેવાથી તો મને મોટાઈ કહેતા પ્રભુતા મળી છે. સ્વામી જેટલા ભગવાનના દાસ હરિભક્તો છે તેમને તો હું સર્વોપરી માનું છું, ભગવાનનું ધામ સર્વોપરી છે અને હરિભક્ત ત્યાંના નિવાસી છે. આવી સમજણ જો હરિભક્તોમાં કાયમ રહે તો તેને ક્યારેય માન આવે નહીં. જોયું ઉપાય કેટલો સરસ છે, માન ન આવે એનો. ભગવાનનું ધામ સર્વોપરી છે, હરિભક્ત ત્યાંના નિવાસી છે, આઈના નથી આ કોઈ, આ બધા ધામના છે. આવી સમજણ જો હરિભક્તમાં કાયમ રહે તો તેને ક્યારેય માન આવે નહીં. હવે એક બહુ સરસ વાત કરે છે, કામ ક્રોધ લોભ સ્વાદ ઈર્ષા વગેરે દોષ જેને પીડતા હોય, વિષય વાસના જેને નડતા હોય એને માટેની આ વાત છે. અદ્ભુત વાત સાંભળો, પહેલા ચોપાઈ ગાવ કે પહેલા અર્થ કહું, પહેલા અર્થ કહું કે ચોપાઈ ગાવ, પહેલા અર્થ કહો. મહારાજ કહે છે આ બધા સંત અને આ બધા હરિભક્તોને જે ધામના મુક્ત નથી જાણતા નથી માનતા અને અહીંના જાણે છે, મનુષ્ય જાણે છે, તેવો કામ ક્રોધ લોભના પૂરમાં વારંવાર તણાતા રહે છે અને તેને અધર્મ વંશ દુખી કરે છે. સાંભળ્યું, તેમજ તેમને પરસ્પર હરિભક્તોમાં વિરોધ થઈ જાય છે, આંટી પડી જાય છે. જ્યાં સુધી આહીની મનુષ્ય બુદ્ધિ રાખે છે ત્યાં સુધી કલેશ થાય છે. અમે તે બાબતને જેવી જાણીએ છીએ તેવી તમને કહીએ છીએ. આવું થાય છે એનું કારણ આ છે. અને જે આ બધા સંતો હરિભક્તોને ધામના મુક્ત માને છે, અહીંના મનુષ્ય નથી માનતા, તેને કામ ક્રોધ લોભ ક્યારેય પીડતા નથી, એમને અધર્મ વંશ ક્યારેય દુઃખી કરી શકતો નથી. તેમજ હરિભક્તો એવા હોય એને પરસ્પર વિરોધ ક્યારેય થતો નથી, આંટી ક્યારેય પડતી નથી. આટલો આમાં ફેર છે, હવે કરવું ન કરવું આપણા હાથમાં છે. કામ ક્રોધ લોભ પુર માહી વેર વેર તનાવત રહાહે, યહાં કે હરિજન જાનત જે હું, અધર્મ વંશ દુખી કરત હે તે હું. જે આઈના માને છે આ બધાને એને અધર્મ વંશ દુઃખી કરે છે, કામ ક્રોધ લોભના પૂરમાં તે હરિભગત તણાતો રહે છે. પરસ્પર હરિજન મે જેહી વિરોધ હોય જાવત તિતેહી, એને અર્થી પરસ્પર વિરોધ થઈ જાય. ઈહા કિંમતી રખે હોવત ક્લેશા, એ જી ઈહા કિંમતી રખે હોવત ક્લેશા, હમ જાનત જું કહે તેસા, હમ જાનત જું કહે તેસા. અમે જેવું જાણીએ છીએ એવું કીધું તમને. હવે કામ ક્રોધ લોભાદિક અને અધર્મ વંશથી આપણે દુખી ના થવું હોય તો એક જ વાત રહી, આને કોઈને આઈના ન માનવા, ધામના માનવા, આને કોઈને મનુષ્ય ન માનવા, મુક્ત માનવા, પૂરું. આ ચાવી જેના હાથમાં આવી ગઈ બાદશાહ થઈ ગયો, બેડો પાર. પછી કામ ક્રોધ લોભ ને વિષય વાસનાની કોઈ તાકાત નથી કે હરિભગતની કાંકરી ખેરવે સાહેબ. પછી અધર્મ વંશમાં એવું જોર રહેતું જ નથી કે એ હરિભગતને પીડે. પણ આમને આઈના માઈને જ મરી ગયા સમજો તો પછી બધાય ધોકાવાળી કરશે આપણને. બોલો સારું, એ તમારું શું કરવું છે કોને?
संत भाई भाई सब ब्रह्मचारी पदाती यहाँ के जानत जहां लग इन सभी को यहाँ के जानत जहां लग तहां लग सुख न रहाती। क्या लगी सुख नहीं थे हाव हवे चोखो निचोड़ कही दीदो का बता ने ज्या सुधी आई ना मानसो त्या सुधी सुख नहीं थाय सुख नहीं थाय शांति नहीं थे। सत्संग भये जाही कु ताके जन्म भये और हवे एक टेक्निक बतावे छे कि आ बधाने आईना न मानता धामना मानवा कई रीते आई एना मां बाप छे गाम छे नाच छे जात छे स्वभाव छे दोष छे आने बधाने आईना नहीं तर मानवा क्या ना धाममां थोड़ा आवा होय। त्यारे एक टेक्निक बतावे छे अद्भुत टेक्निक बतावे सांभळजो। महाराज के जेने सत्संग थियो होय तेने तो बीजो जन्म थियो छे बीजो जन्म એમ સમજવું કે આ પેલા હતા કોક ગામના કોક નાચના કોક જાતના હવે સત્સંગી થયા એટલે એનો જન્મ બીજો થયો કયો બીજો અક્ષરધામમાં માટે મુક્તો છે લો સાંભળો હું તમને વાત કરું કોઈ બેનના લગ્ન થાય એ સાસરે જાય પછી એનું ગામ કયું ગણાય બરોબર ને સમજી ગયા કે સમજી ગયા તો પછી એ પરણીને જે ગામમાં ગયા એ ગામના જ કહેવાય પછી ઓલું ગામ ન એનું કહેવાય એમ સત્સંગી થયા એનું ગામ ધામ જ કહેવાય પછી ગામના ન કહેવાય ધામના જ કહેવાય બરોબર છે પછી જે બેનના લગ્ન થાય એમની આગલી જે સરનેમ હોય તે પછી એના પતિની જે સરનેમ હોય એ જ એની કહેવાય પતિ ગયું એમ જેને સત્સંગ થયો એ પછી ગામના નથી એ બધા ધામના છે આવું સમજાયું મહારાજે સત્સંગ રૂપી ધામ છે તે સર્વોપરી ધામ છે સર્વોપરી નિવાસસ્થાન છે અને જેટલા હરિભક્તો કહેવાય છે તે બધાય એમાં નિવાસ કરીને રહ્યા છે હા અહીં છે જ નહીં કોઈ માટે આને આઈના માનવા નહીં આવું શીખવાડે છે મહારાજ પોતે અને આમ જે શીખી ગયો એને કામ ક્રોધ લોભ વાસના કાંઈ રહે જ નહીં કે છે જો કામ ક્રોધ લોભ વાસના છે તો આ સમજણ નથી આ એનું ટેસ્ટ છે સાંભળી લીધું એ બધાએ નિવાસ કર્યો છે ધામમાં તેથી સંતો વર્ણિઓ અને બધા હરિભક્તો એ બધા એક જ ઘરના સભ્ય થયા મહારાજ કે આ બધા ધામના એક ગામના એક જ ઘરના સભ્ય થયા જ્યારે આવું બધાનું એક મન રહે ત્યારે ક્લેશ કરવો હોય તોય થાય નહીં આવી બધી વાતો કરી ત્યારબાદ શ્રી હરિ દાદા ખાચરના દરબારગઢમાં પધાર્યા અને ત્યાં બે માસ રોકાયા તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે 11મું પુર સંપૂર્ણ થયું સહજાનંદ સ્વામી મહારાજ